બેને મારો પરિચય તો ગુજરાતીમાં આપ્યો છે, ગુજરાતી છું હું, પૂરી કોશિશ કરીશ હું ગુજરાતીમાં લેક્ચર. હિન્દી ચાલશે તમને કે ગુજરાતી? ગુજરાતીમાં. અચ્છા, ઠીક છે. અમે લોકો અહીંયાથી જઈ રહ્યા હતા બહાર, તો આપ માથે કોઈ માતા છે, એમને કીધું કે બેન તમે કોણ, અમે તો લેવા પાટીદાર, તમે કોણ છો? તો મારી સાથેવાળી બહેનોને તો ગુજરાતી ના સમજમાં આવ્યું, તો મને કે અમે તો લેવા પાટીદાર, તમે કોણ? તો મેં કીધું અમે દેવા પાટીદાર. તો કે હે? મેં કીધું હા, દેવા પાટીદાર છે અમે. કહેવાનો મતલબ છે, દિવ્યાબેને પણ એ આપણને બતાવ્યું કે તમે કેવા, સિર્ફ લેવાવાળા નથી પણ દેવાવાળા પણ છો. પણ આજ વિશેષ આપણે એ જાણશું કે આપણે કેવી રીતે દેવાવાળા અને કેવી રીતે લેવા, કેવી રીતે આપણે દેવતા બન્યા અને કેવી રીતે આપણે લેવતા બન્યા, એ બે જો ચીજ છે સમયના ચક્રમાં, એ આપણે આજે સમજશું. જીવનના આપણા ત્રણ અજ્ઞાન જે છે એ વિશેષ છે. એક તો પહેલું, પોતાના માટે આપણું જ્ઞાન ન હોય, હું કોણ છું? કારણ કે આપણે કહીએ કે જીવન એક યાત્રા છે, ક્યાંથી આવ્યા અને ક્યાંથી જવાનું. તો જ્યારે વ્યક્તિને પોતાની યાત્રા વિષયમાં જ્ઞાન ન હોય કે આપણે યાત્રા ક્યાંથી શરૂઆત કરી છે અને આપણે યાત્રા ક્યાં સમાપ્ત કરવી છે, અગર ચાલતા રહીએ આપણે ચાલતા રહીએ અને આપણને કોઈ પૂછે કે તમને ક્યાં જવું છે અને ક્યાંથી આવ્યા, તમે કહો કાંઈ અમે ખબર નથી, અમે તો ચાલતા રહ્યા છે, તો એ અજ્ઞાન બહુ મોટું છે સ્વયં વિશે. પછી આપણે કહે કે ઈશ્વરે આપણને ધરતી પર મોકલાવ્યા, તો ઈશ્વરે જ્યારે આપણે ધરતી પર મોકલાવ્યા તો એ ઈશ્વરની જાણકારી પણ આપણને માટે બહુ આવશ્યક હોય. કારણ કે આપણને કોઈ પૂછે કે ભગવાનને માનો છો, તો આપણે કહેશું કે હા ભગવાનને તો માનીએ, પણ પૂછવામાં આવે કે તમે જાણો છો ભગવાનને, તો કહેશું કે ના. દેવાવાળા દાતા એ જ છે અને એને આપણે ન જાણીએ તો આપણા સંસારમાં આવીને શું કરવું છે નહીં ખબર પડશે. અને ત્રીજું જે જ્ઞાન છે એ છે સમયના વિષયમાં. જેવી રીતે હમણાં તમે કઈ બજારમાં જાઓ અને તમે કહો કે અમે છત્રી લેવી છે, તો બધા કહેશે કે વરસાદનો થોડીનો ટાઈમ છે, હવે તો ઠંડી પડવાની છે, તો સ્વેટર લઈ લો, કઈ હોય બીજું લઈ લો. સમયનું જ્ઞાન એટલું જ આવશ્યક છે આપણે કે સંસારનો સમય કયો ચાલી રહ્યો છે. કારણ કે જ્યાં સુધી આપણે આ ન ખબર પડે કે સમય કયો છે, તો એ હિસાબે આપણે નિર્ણય પણ નહીં લઈ શકીએ કે આપણે શું કરવું જોઈએ. અને સમયનું અગર આપણે જ્ઞાન ન હોય પ્રોપર, સંસારના જો ઇટર્નલ ટ્રુથ છે, એક શાશ્વત નિયમ છે, એના વિષયમાં આપણને અગર જ્ઞાન ના હોય તો આપણે હંમેશા મૂંઝાશું, આપણને પ્રશ્ન ઉઠશે અને આપણે કન્ફ્યુઝ થશું અને સ્ટ્રેસ તણાવ થશે. કે જેવી રીતે હમણાં તમે બેઠા છો, તો તમને બધાને ખબર છે કે તમે કોઈ ટોર્ચ કે લાઇટ લઈને નહીં બેસો. તમને ખબર છે કે હવે તો સૂર્યોદય થશે, સૂરજ નીકળશે અને પ્રકાશ થશે. પણ સાંજ પડતા જ ધીરે 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 તમને શું ખબર છે કે અંધારું થશે. પણ જ્યારે અંધારું થવાનું યા થઈ જાય તો તમે રડતા નથી, તમે ચિંતા નથી કરતા કે હમણાં સુધી તો આટલો પ્રકાશ હતો અને હવે આવી રીતે કેમ થઈ ગયું. આપણે ક્યારેય એ પ્રશ્ન નથી ઉઠતો. કારણ કે આપણે સંસારના એક નિયમને જાણ્યો છે કે સૂર્ય ઉદય થશે, સૂર્ય અસ્ત થશે, દિવસ આવ્યો છે અને રાત પણ આવશે, અને રાતને તમે ટાળી નહીં શકો પણ રાતનો તમે પ્રબંધ કરી શકશો. જે અંધકાર છે એને તમે નષ્ટ નહીં કરી શકો. તમારે એ સ્વીકાર કરવો જ પડશે કે સૂર્ય હમણાં ઉદય નહીં થશે. તમે આનંદ લેશો કે ચલો જલ્દી રાત થઈ, હવે સૂશું, આપણે આરામ કરશું, અને પાછો બીજા દિવસે સૂર્ય ઉદય થશે. કોઈ દિવસ તમે ચિંતા કરી છે કે સૂરજ ઉગશે કે નહીં ઉગશે, એવી ચિંતા કરી? ક્યારેય નહીં. તમને ખબર છે કે ભગવાનની ઘડિયાળમાં એક્યુરેટ બધું ચાલી રહ્યું છે, ચિંતા કરવાની જરૂરત નથી. કારણ કે સંસારની બે ચીજોને તમે સમજ્યું, એક તો તમે સમજ્યું કે સમય, ટાઈમ, સવારનો છે, બપોરનો છે, સાંજનો છે, રાતનો છે, પાછું સવાર થશે, તો તમે એ સમજી લીધું છે સમયને વિશે. અને બીજું એક નિયમ કે સવાર પછી બપોર થવાની છે અને બપોર પછી સાંજ ને રાત થશે થશે, એને તમે ક્યારે પણ બદલી નહીં શકો. એટલે તમે શું કરો છો કે એ વાસ્તુને, એ વાતોને તમે સ્વીકાર કરી લો તો તમે બહુ નિશ્ચિંત રહો છો. પણ આ જીવન યાત્રામાં આપણે, એ તો આપણે કહીએ છીએ કે આ ખેલ છે, આ સમય છે, અને આ જીવન એક સંઘર્ષ છે, જીવન એક યાત્રા છે. જીવન વિશે આપણે બહુ સારી વાતો કરીએ પણ આપણે ઘણી ચીજોને સ્વીકાર નથી કરી શક્યા, કારણ કે આપણને ખબર નથી કે કયો સમય અને કેવી રીતે આવ્યો છે. વિશેષ ત્રણ કાળની આપણે વાતો કરીએ કે વર્તમાન, ભવિષ્ય અને ભૂતકાળ. ત્રણ ચીજો છે, ભૂતકાળ પણ છે, વર્તમાન કાળ પણ છે અને ભવિષ્ય કાળ પણ છે. સામાન્ય રીતે વ્યક્તિના જે મગજમાં છે એ ભૂતકાળ વધારે ફરતું રહે કે પહેલે આવું થયું હતું, પહેલે આવું થયું હતું, પહેલે આવું થયું હતું. નહીં તો ભવિષ્યની ચિંતા કે શું થશે, શું કરવાનું છે આપણે, એ ચિંતા લાગી રહે છે આપણને. પણ જે વર્તમાન જીવન છે એ જ ભવિષ્ય બનશે, અને આ જ વર્તમાન આપણું ભૂતકાળ બની જશે. એ ચીજોનું રિયલાઇઝેશન, મહેસૂસતા અગર આપણે નથી તો આપણા જીવનમાં જે કર્મ થવા જોઈએ એ નથી થતા. તો એટલે આજ આપણે એક વ્યક્તિગત જીવનનું નહીં પણ સમષ્ટિગત સંસારના વિષયમાં આપણે કે સંસારમાં કયો સમય ચાલી રહ્યો છે તો આપણે એને સ્વીકાર કરી શકીએ. તો એટલે કાલચક્ર, કારણ કે આ સંસાર છે ગોળ ગોળ છે, બધું સંસારમાં બધી ચીજો ગોળ ગોળ છે, સાયકલ છે. એટલે તમે જોયું હશે કે આપણે અઠવાડિયું છે તો આજે સોમવાર છે, પછી મંગળવાર છે, પછી બુધવાર ને ગુરુવાર ને પાછું સોમવાર મંગળવાર ને બધું શરૂ થઈ જાય છે. એવી રીતે મહિનામાં પણ જાન્યુઆરી છે, પછી ફેબ્રુઆરી ને પાછું એ શરૂ થઈ જાય. દિવસ અને રાત, બાળ, યુવા, વૃદ્ધ, પાછું બાળ, યુવા, વૃદ્ધ, બીજ, ઝાડ, ફળ, પાછું બીજ, ઝાડ ને ફળ. આ સંસારનો જે ચક્ર છે એ ગોલ ગોલ ચાલી રહ્યું છે. પુનરાવૃત્તિ, પુનઃ પુનઃ, પાછું પાછું આ બધું રિપીટ થઈ રહ્યું છે. તો એટલે સૌથી પહેલે આપણે સમયના ચક્ર વિશે આપણે જાણશું કે બેહદ વિશ્વની ઘડિયાળમાં કયો સમય ચાલી રહ્યો છે. કારણ કે અગર આપણે એમ કહીએ કે હમણાં સવારના 7 વાગ્યા છે પણ અમેરિકામાં કહેશે કે રાત થઈ રહી છે, એટલે આ તો લિમિટેડ ટાઈમ થઈ ગયો કે આ તો ઇન્ડિયન ટાઈમ, ભારતીય સમય સવારના 7 વાગે. પણ ઇન્ટરનેશનલ લેવલ પર, આંતરરાષ્ટ્રીય લેવલ પર અગર આપણે જઈએ તો આપણે કહેશું કે ના, સવારના 7 નથી, ત્યાં 5 વાગ્યા છે, ત્યાં 8 વાગ્યા હશે ત્યાં. પણ પૂરો સંસારનો જે ઘડિયાળ છે, વિશ્વ નાટકની એ ઘડિયાળ છે, એના વિશેમાં આજે આપણે જાણકારી પ્રાપ્ત કરશું કે આપણે ક્યાં ઊભા છીએ. તો તમે જોયું હશે કે કોઈ પણ આપણા ઘરોમાં શુભ કામ હોય તો પહેલે આપણે સાથિયાનું સ્વસ્તિક જે આપણે બનાવીએ અને પછી બંને બાજુ લખીએ કે શુભ અને લાભ. હવે શું શુભ છે અને શું લાભ છે તો ખબર નથી, પણ આપણે બે લાઈન લગાવી નાખશું અહીંયા શુભ અને અહીંયા લાભ. કોઈ પણ કાર્ય, ગાડીનું પણ પૂજન કરવું હોય કે કોઈ પણ ચીજ હોય, તો બે ચીજોનું આપણે ધ્યાન રાખીએ કે પહેલે સાથીઓ કાઢશું અને પછી બધા તિલક લગાવી દેશું. એ આપણી પરંપરા બનેલી છે. લેકિન એ પરંપરામાં સાથીઓ જ કેવી રીતે, અને સાથિયામાં કોઈ બીજું કોઈ ચિહ્ન નથી, કેવી રીતે સાથીઓ જ આપણે બધા શુભ કાર્ય માટે આપણે કાઢીએ છીએ? તો તમે જોયું હશે કે જેવી રીતે આપણે સાથીઓ બનાવીએ, સ્વસ્તિકનું ચિહ્ન જ્યારે આપણે બનાવીએ તો એ સ્વસ્તિક ચિહ્નમાં પ્લસ, પહેલે તો સીધી લાઈન અને આડી લાઈન આપણે પહેલે એ બનાવીએ, એની પછી આપણે ઉપરની લાઈન સીધી ખેંચીએ, પછી બીજીની નીચે ખેંચીએ, ત્રીજાનું આડી અને ચોથાની ઉલટી, અને પછી એમાં આપણે પોઈન્ટ પોઈન્ટ બિંદી બિંદી કરી નાખીએ, બિંદુ બિંદુ કરી નાખીએ કે આપણે સાથીઓ બનાવ્યું છે. તો વાસ્તવમાં આ સમયનું ચક્ર છે કે જ્યારે સંસારની ઘડિયાળ શરૂ થઈ, આ સૃષ્ટિ નાટકની જે શરૂઆત છે એનો જો પહેલો યુગ છે, સમયને નામ આપ્યો છે, જેવી રીતે સવાર, બપોર, સાંજ અને રાત, એક હદની ચીજોને જેવી રીતે આપણે સમજ્યા છીએ એવી રીતે આ સંસારની બેહદની ચીજ છે એને પણ આપણે સમજીએ કે પહેલો જે યુગ છે એ પ્રાતઃકાલ સવારનો સમય છે, સત્યુગ. સતયુગ માને સત્યયુગ, બધું ત્યાં સત્ય રીતિથી ચાલી રહ્યું છે. સત્ય શું છે સંસારનું? કે સાચું બોલવું એ સત્ય નથી, ખાલી સાચા બોલવા માટે તો આપણે એ પણ કહીએ કે કલ્યાણકારી પણ હોય, મીઠું પણ હોય, લોકોને સારું લાગે એવું જ બોલવું જોઈએ. એવું ના હોય કે નારદની જેમ બધું સાચું બોલીને પછી બધી જગ્યાએ હલચલ કરી નાખીએ, એ સાચા બોલવાની કઈ પરિભાષા નથી. સત્ય કઈ ચીજને આપણે કહી શકીએ? તો સત્ય પહેલી ચીજ છે સ્વયં વિષયમાં સત્ય. તો પોતાનું સત્ય શું છે? સૌથી પહેલું સત્ય શું? કે આ શરીર નાશવાન છે અને સત્ય હું આત્મા છું. એટલે મરી જાય ત્યારે આપણે શું કહીએ? કે રામ નામ સત્ય છે. સત્ય શું છે? કે ગયા, આ શરીર તો માટી છે, તો માટીમાં મળી જશે. જે પરિવર્તનશીલ છે એને સત્ય કોઈ દિવસ ના કહેવાય. સત્ય માના જે બદલતું નથી. સત્ય જેને આપણે પરિવર્તન ના કરી શકીએ એને સત્ય કહેવામાં આવે. તો પરમધામથી જ્યારે તમે આ લેસન, જ્યારે બે દિવસ પહેલે જે પણ તમે લીધું હશે એમાં તમે એક વાત શીખી છે કે આપણું ઓરિજિનલ ઘર છે આત્માનું, એ પરમધામથી જ, અને પરમધામથી આપણે આત્માઓ આ સંસારમાં આવેલી છે ઉપરથી, બહુ શુદ્ધ અને પવિત્ર. કારણ કે આપણું ઘર છે એ પાવનધામ છે, અને પાવનધામથી આપણે પાવન આત્માઓ આ સંસારમાં આવી છે. તો આપણું સત્ય રૂપ છે આત્મિક સ્વરૂપ, આત્મિક સ્મૃતિ. કે જ્યારે મેં શરીર ધારણ કર્યું સતયુગમાં, ઉપરથી ઉતરીને આપણે આવ્યા, તો આપણે કોન્શિયસ પાક્કું હતું. શું પાક્કું હતું? કે હું આત્મા છું અને આ મારું શરીર છે. સત્ય રૂપમાં આપણે સ્થિત છે અને એ સ્વરૂપમાં સ્થિત થઈને આપણે જે પણ કર્મ કરી રહ્યા છે એ સતયુગ કહેવામાં આવે. આપણે ગાયન કરીએ કે જૂઠી માયા, જૂઠી કાયા, જૂઠા સબ સંસાર, જૂઠા જે આંખોથી દેખાઈ રહ્યું છે એ બધું શું છે? નાશવાન. અને કહેવાય કે આ તો બધું જૂઠું છે, લેકિન જેઓ દેખાઈ નથી રહ્યું એ સત્ય છે. અને એ સત્ય કોણ છે? હું સ્વયં આત્મા. પણ આપણનું શું થયું? જેવી રીતે એક બાળક બહુ નાનકડો હોય છે, એકદમ નાનો બાળક હોય, એનામાં એક સોલ કોન્શિયસ આત્મિક સ્મૃતિ બહુ પાકી હોય, શરીરનું ભાન ઓછું હોય, તો તમે જોશો કે નાના બાળકની સામે અગર એક સાપ પણ આપણે આવી જાય ને તો એ પણ એને પકડવાનો શું કરશે? પ્રયત્ન કરશે. એને ડર નહીં લાગે કે હું મરી જઈશ કે મને આ ખાઈ જશે, કારણ કે આત્મા તો કોઈ દિવસ મરતી નથી. તો એ જે કોન્શિયસ છે આત્માનું એ બહુ પાક્કું છે ને, એટલે કોઈ પણ ચીજને હાથ લગાવે છે તો એને શું લાગે. પણ ધીરે ધીરે એ બાળકને આપણે શું કહીએ? નામથી બોલાવીએ, પહેલે નામ આપીએ, કારણ કે પહેલે તો એને ખબર નથી કે હું કોણ છું. આપણે એને નામ આપીએ, ઘડીએ ઘડીએ નામથી એને બોલાવીએ તો એની અંદર શું કોન્શિયસ પાકી થઈ જાય કે મારે માટે આ નામનો ઉપયોગ, આ શબ્દ આવે તો એને થાય કે મને લોકો જોઈ રહ્યા છે. તો પહેલે એ નામને સ્વીકાર કરે, પછી એને આપણે એ શીખાડે કે તમારા મમ્મી કોણ છે ને, પપ્પા કોણ છે ને, દાદી કોણ છે ને, દાદા કોણ છે, એ બધું સંબંધોથી આપણે એને પરિચિત કરીએ. એના પછી આપણે કહીએ કે પંખો ક્યાં છે ને, કબૂતર ક્યાં છે ને, બધું વસ્તુઓથી સંસારની આપણે શું કરીએ છીએ. પછી આ દીકરી છે ને, આ દીકરો છે, એ રીતે કોન્શિયસમાં આપણે લાવીએ. અરે તારે ફ્રોક ના પહેરાય, તારે તો દીકરાઓ જેવું પહેરવું જોઈએ, આ તો બેટા છે ને, આ બેટી છે ને, એવી રીતે એને કોન્શિયસમાં લાવીએ. ધીરે ધીરે પછી જાતિથી કોન્શિયસમાં લાવીએ, પૂરું નામ, તમારું પૂરું નામ શું. જ્યારે નાનકડો જો દીકરો કે દીકરી હોય પોતાનું નામ બોલે તો આપણે એને શીખાડીએ કે પૂરું નામ, પૂરું નામ બોલો, પાછળ શું લગાવશો, આગળ શું છે, એવી રીતે નામથી. પછી ધીરે ધીરે એજ્યુકેશન લે, શિક્ષા લે, ભણે, તો પછી બધી ડિગ્રીઓને લઈ લે સાથે. પછી નોકરી પર લાગે કે બિઝનેસ પર લાગે તો એ બધી બિઝનેસ અને નોકરીના જે પદ છે એને સ્વીકાર કરે. પછી લગ્ન થાય તો પત્નીને સ્વીકાર કરે. પછી બાળકો થયા તો એ બાળકોને સ્વીકાર કર્યો. બધી સંસારને એક બીજમાંથી એટલું મોટું વૃક્ષ થઈ જાય કે વૃક્ષને જ એ પોતાની રિયલ આઈડેન્ટિટી ભૂલી જાય. પછી એને કોણ યાદ આવે? દીકરા, દીકરી, નાતી, પોતા, પોતરા, પોતરી, બધા સંસાર, જાતિ. પછી નાનપણમાં એ વાતોથી પણ જોડવામાં આવ્યો કે આ ગોરા છે ને, આની ચામડી કાળી છે ને, આ મોટો છે ને, આ પાતળો છે, હાડકા માંસ બધાથી આપણે જોડાતા જોડાતા આપણે સ્વયંને શું કરીએ છીએ? ભૂલી જઈએ છીએ. એટલે જ આપણા દુઃખોનું કારણ છે કે આપણે સ્વયંની વિસ્મૃતિ કરી. લેકિન જ્યારે સતયુગનો સમય આપણા સંસારમાં આવી રહ્યો છે તો એક સુવર્ણયુગ, સ્વર્ણયુગ છે, ગોલ્ડન એજ, સતયુગ. આત્મા પોતાની આઈડેન્ટિટી પોતાને નથી ભૂલી રહી, એને ખ્યાલ છે કે હું અવિનાશી, અજર, અમર, અવિનાશી હું આત્મા છું અને આ શરીર મેં વસ્ત્રની રીતે લીધું છે. અને એ આત્મિક સ્થિતિમાં સ્થિત થઈને જે કર્મ કરી રહ્યા છે એ સોના જેવા, સોના જેવા કર્મ. એટલે એને સોનાનો યુગ કહેવામાં આવ્યું, કારણ કે મારા વિચાર, મારે અંદરની મનસ્થિતિ જે છે એ સોનાની થઈ ગઈ. તો એ યુગ પણ કયો થઈ ગયો? સોનાનો યુગ. તો જેવા મનુષ્ય એવા એના ફર્નિચર, એવા એની વસ્તુઓના ઉપયોગ. એટલે એ જો યુગ હતો એમાં સોનાના વાસણો, સોનાના મહેલ, સોનાના કપડાં કેવી રીતે, તમે જોયું હશે આજ સુધી પણ જે જૂના લોકો હશે એની પાસે ચાહે લગ્નની સાડીઓ હોય કે ઘરનું કાંઈ પણ હોય તો એમાં શું હોય, સોના ને ચાંદીની પેલી જડત હોય, અને આજે પણ એને વેચીએ તો બહુ મૂલ્યવાન થઈ જાય. એટલે વસ્ત્રોમાં પણ સોના, વાસણોમાં પણ જેમાં ખાવું છે એ પણ સોનાનું, જ્યાં રહે એ પણ સોનાનું, બધું સોનું, કારણ કે આત્મા સ્વયં સોનાની થઈ. તો સૌથી પહેલા 1250 વર્ષ જે છે એ આ સંસારનો ગોલ્ડન પીરિયડ, સોનાનો યુગ રહ્યો. લક્ષ્મી અને નારાયણનું રાજ્ય, નર નારાયણ એટલે સૂર્ય નારાયણ, સૂર્યવંશી ઘરાના જે આપણું વંશ છે, શરૂઆત જો થઈએ સૂર્યવંશી, સ્વયં પોતે આપણે દેવતા હતા, સંસારને દેવાવાળા. દેવતા કોને કહેવામાં આવે, જે સંસારને આપવાવાળા હોય. એટલે આપણે જોઈએ કે સાથિયામાં સૌથી પહેલી લાઈન સીધી લેવામાં આવે, આપણે સીધા ચાલતા હતા. એટલે આ યુગમાં સુખ શાંતિ સમૃદ્ધિ દુઃખનું નામ નિશાન નહોતું, બહુ સરસ હતું એ યુગ. લક્ષ્મી અને નારાયણના અને યથા રાજા રાની તથા પ્રજા, બધા રાજા પણ દેવતા અને પ્રજા પણ દેવતા, દેવાવાળા, લેવાવાળા નહીં પણ બધું દેવાવાળા સંસારને. 16 કલા સંપૂર્ણ આત્મા, જેવી રીતે ચંદ્રમા છે પૂર્ણ કલામાં હોય, એવી રીતે આત્મા પણ પૂરી રીતિ છે, એકદમ કહેવાય કે સંપૂર્ણ હતી, સબ બધું ભાગ્યવાન આત્માઓ હતી. લેકિન જેવી રીતે આપણે જોઈએ કે કોઈ બેટરી, તમે મોબાઈલમાં પણ તમે બેટરી ચાર્જ કરો તો 100% બેટરી ચાર્જ છે, પછી ધીમે ધીમે ક્યાં શું થાય, તમે યુઝ કરો તો એ બેટરી ડિસ્ચાર્જ થાય. એવી રીતે 1250 વર્ષ આપણે એ સતયુગમાં જેવી રીતે ગોલ્ડન પીરિયડમાં આપણે વિતાવ્યો, તો ધીરે ધીરે આત્માની જે શક્તિ છે એ ઓછી થઈ ગઈ. તો 16 કળાથી આપણે પછી 14 કળામાં આવ્યા. એટલે સાથિયામાં જ્યારે આપણે બીજું જે યુગ આપણે દર્શાવીએ, ત્રેતા યુગ, તો એમાં જે લાઈન છે એ નીચે આપણે ખેંચીએ કે આપણો ડાઉનફોલ થઈ ગયો, નીચે આવી ગયા આપણે થોડા. 16 કળામાંથી 14 કળા કોઈને કોઈ શક્તિ આત્માની શું થઈ, આપણે યુઝ કરી જીવ્યા, આપણે બહુ સંસારના કાર્યમાં રહ્યા, કર્મમાં રહ્યા, તો આપણે ડાઉનફોલ થઈ ગયું. તો એ યુગ આવી ગયું ત્રેતા યુગ, ચાંદીનો યુગ. તો સોના અને ચાંદીમાં અંતર થઈ ગયું. હમણાં તમને કોઈ સોનાની ચીજ આવે તો આપે તો તમે જાણો છો કે વધારે મૂલ્યવાન છે, અને ચાંદી થોડી સસ્તી, આપણી પણ વેલ્યુ છે એ થોડી ડાઉન. અને એ સમય થઈ ગયો, બપોરનો સમય આવી ગયો સંસારનો. એટલે તમે જોયું હશે કે આપણે જે યાદગાર છે એમાં પણ રામને છે એ બપોરના જન્મ દેખાડ્યું છે, એમનો જન્મ છે 12 વાગ્યાનો, બપોરનો 12. ત્રેતા યુગ, રામ રાજ્ય, જેમાં સુખ અને સમૃદ્ધિ બહુ હતી, પણ છતાં થોડું અંતર હતું, માત્રામાં શું થઈ ગયું, થોડું અંતર થઈ ગયું. પછી 1250 વર્ષ એ યુગ ચાલ્યો, ટોટલ 2500 વર્ષ સતયુગ અને ત્રેતા એ આ સંસારનો દિવસ હતો, જેમાં દુઃખ અશાંતિ કાંઈ નહોતું. અંધકારનો મતલબ હોય ભટકવું, ઠોકર ખાવી, શોક, દુઃખ. પણ આ બંને યુગોમાં, સતયુગ અને ત્રેતા યુગમાં, બહુ સુખ અને સમૃદ્ધિ હતી સંસારમાં. આપણે કહીએ ઘરોમાં તાળા નહોતા લાગતા, અને યુગોમાં ચોર નહીં, પોલીસ નહીં, કોઈ મિલિટરી આર્મીની જરૂરત નહીં, જજ નહીં, કોર્ટ નહીં, ડોક્ટર નહીં, હોસ્પિટલ નહીં. તમે વિચાર કરો કે કેટલી સુંદર દુનિયા હશે જેમાં કોઈની જરૂરત આપણે હતી જ નહીં. બિલકુલ પુષ્પક વિમાન, એવું નહીં કે ટેકનોલોજી નહોતી. આપણા જે શાસ્ત્રોમાં જે ગાયન છે, પુષ્પક વિમાન, વિમાન વિદેશી પશ્ચિમી દેશોએ તો હમણાં બધું ગોત્યું છે. આપણે તો પહેલેથી જ બધું આ ઓલરેડી હતું જ, બધી આપણે સિસ્ટમોમાં. પુષ્પક વિમાન બટન દબાવ્યું અને દેવતાઓ ફરવા માટે નીકળ્યા ને એ બધું. એ બહુ આદર્શ જે દુનિયા હતી, સાયન્સ પણ હતું અને સાયલેન્સ પાવર, બંને પાવરથી બહુ સુંદર દુનિયા હતી. જે સંસારનું ગોલ્ડન અને સિલ્વર, સોનાનું અને ચાંદીનો એ યુગ હતું. પણ તમે જોશો કે બપોર થતા પછી ધીરે ધીરે શું થઈ જાય, સાંજ. તો સાથીઓ પણ જ્યારે આપણે ત્રીજું આપણે લકીર આપણે ખેંચીએ તો એ ઉલટી લકીર. સતયુગમાં આપણે પહેલે સીધી લાઈન ખેંચી, સાથીઓ બનાવતા પહેલે સીધી લાઈન ખેંચી. ત્રેતાયુગમાં થોડા નીચે આવ્યા, પણ દ્વાપર યુગ, ત્રીજો જે યુગ આવ્યો, સમય સાંજનો દ્વાપર યુગ, એમાં આપણે ઉલટું ચાલવાનું શરૂ કરી નાખ્યું. ઉલટું ચાલવાનું શરૂ કરવાનો મતલબ શું થયો? પહેલે આપણે આત્મિક સ્થિતિમાં રહ્યા, પોતાને આત્મા સમજ્યા, બધાને આત્મા જોઈને આપણે કાર્ય કર્યું તો આપણા કર્મ અને બધું શ્રેષ્ઠ રહ્યું. પણ જેવી રીતે દ્વાપર આવ્યું એવી રીતે આપણે અંદર ઉલટા ભાનની શરૂઆત થઈ ગઈ, ઉલટા ચાલવાનું શરૂ કર્યું. શરીરનું ભાન, ચાહે પદનું કોન્શિયસ, આપણી પાસે સંપત્તિ છે, બહુ પૈસા છે, એનો આપણે અંદર કોન્શિયસ આવી ગયું. અને વિકારોની પ્રવેશતા, પહેલે આપણું જીવન નિર્વિકારી હતું અને જેવી રીતે ત્રીજો યુગ આવ્યો, દ્વાપર યુગ, દ્વાપર, દ્વા માના બે અને પૂર માના બે ભાગ થઈ ગયા. બે ભાગ કોયા? ધર્મ સત્તા અને રાજ્ય સત્તા. સંસારમાં સંસાર જે ચાલી રહ્યો છે એ ધર્મ અને રાજા રાજ્યના દ્વારા ચાલી રહ્યું છે. તો સતયુગ અને ત્રેતામાં આપણે પોતે જ ધર્મનું આચરણ કરતા અને પોતે જ રાજા, રાજા પોતે જ ધર્મનું આચરણ કરતા. એટલે ધર્મ સત્તા અને રાજ્ય સત્તા અલગ અલગ નહોતી, કે ગુરુજી અલગ છે અને રાજા અલગ છે, એવું નહોતું. પણ જ્યારે દ્વાપર યુગ આવ્યું ત્યારે શું થયું? ધર્મનું અનુસરણ, કારણ કે રાજાઓને, રાજાઓએ પોતે ધર્મની ધારણાઓ રાજાઓમાં જ ઓછી થઈ ગઈ, તો પ્રજામાં તો થઈ જ ગઈ. ધર્મ અર્થાત ધારણા, આચરણ એ ઓછું થઈ ગયું. તો રાજા રાજ્ય અલગ ચલાવી રહ્યા, પછી ગુરુ ધર્મનું પાલન કરવા માટે આપણે અલગ અલગ ગુરુઓને અને એની પરંપરા શરૂ થઈ ગઈ. તો એ દ્વાપર યુગમાં બે સત્તાઓ અલગ થઈ ગઈ. અને એમાં સૌથી વધારે એ થઈ ગયું કે જેવી રીતે સાંજનો સમય થયો, તો સાંજનો જેવી રીતે સમય થાય તો શું કરીએ આપણે? કે આપણે ખબર છે પહેલાના લોકો, હમણાં તો લાઇટ ને બધું છે આપણે, પણ જ્યારે આપણે આવી લાઇટ ને એવી સિસ્ટમ નહોતી તો સાંજ થતાં જ બધા પોતાનું ફાનસ ને પોતાને જે પણ આપણે હોય એની તૈયારી કરી નાખી. કે અંધારું થવા માંડ્યું તો અંધારામાં શું કર્યું બધાએ? કોઈએ દીપક જલાવ્યો, કોઈએ ફાનસ, જે જેને પાસે જે જે પ્રબંધ હતો એ કરવાનું શરૂ કર્યું. તો એમાં એ થયું કે આપણે અંદર વિકારોની પ્રવેશતા, કારણ કે આત્માની તાકાત પહેલે 16 કળા હતી, પછી 14 કળા અને અહીંયા 9 પર આવી ગઈ. ડિગ્રી ઓછી થઈ ગઈ, આત્માની શક્તિ ઓછી થઈ ગઈ. તો જ્યારે મનુષ્યમાં શક્તિ ઓછી થઈ જાય ત્યારે શું થાય? એને બીમારી આવે. હવે આ ઠંડીમાં બધાને શરદી નહીં થાય, બધાને તાવ નહીં આવશે, પણ જેને અંદર ઇમ્યુનિટી પાવર ઓછી હોય, જેના અંદર ઝેલવાની તાકાત ઓછી હોય, તો એના અંદર બીમારી શું થઈ જાય? તરત આવી જશે. એને ઠંડી પણ વધારે લાગશે, બીમારી પણ આવી જશે. એવી રીતે આત્માની પણ તાકાત ઓછી થાય ત્યારે એમાં વિકારોની પ્રવેશતા થઈ. કયા વિકાર? કામ, ક્રોધ, લોભ, મોહ ને અહંકાર. આ પાંચ અભિમાન, આ પાંચ વિકાર છે એ ધીરે ધીરે આત્માની અંદર બીમારીના રૂપમાં આવતી ગઈ. કારણ કે તાકાત ઓછી થાય ત્યારે જ આપણે અંદર શું થાય, જેવી રીતે હમણાં તમને કોઈ કહે કે ભાઈ 5 કિલોનો આ થેલો ઉઠાવી લો તો તમે ઉઠાવી લેશો, પણ કોઈ 100 કિલોનું તમારી બોરી તમારા માથા ઉપર રાખી દે તો તમે શું કરશો? હા, બેસી જાશો અને પછી આ તમને એ કહેવામાં આવે ના તમારે ઉઠાવવાનું છે તો તમે ફેંકશો જોરમાં. રિએક્શન, એક્શન નહીં કરશો. શું કરશો? રિએક્શન. કારણ કે તમારી પાસે તાકાત જ નથી. જ્યારે તાકાત નહીં હોય તો તમે શું કરશો? એવી રીતે જ કરશો. તો આત્મા પણ પોતાના કર્મોથી ખરાબ થવા માંડી. કારણ કે તાકાત ઓછી થઈ, શક્તિ ઓછી થઈ, તો એણે શું કર્યું? ક્રોધ કરવાનું શરૂ કર્યું. લોભ, ડર લાગવા માંડ્યો કે મારું શું થશે, એટલે પછી એણે પૈસા એકઠા કરવા શરૂ કર્યો. પછી પરિવારને, જેને નિમિત્ત માત્ર ઈશ્વર દ્વારા જે પરિવાર મળ્યો એ પરિવારને ઈશ્વર પ્રદત્ત નહીં સમજીને મારા દીકરા ને મારી દીકરી ને મારા, થોડું મોહ શરૂ થઈ ગયું. પોતાના ભાગ્ય અનુસાર પદ મળ્યું તો અભિમાન આવવાનું શરૂ થઈ ગયું. આ ચામડીનું આકર્ષણ કામ ને વશીભૂત, વિકારોને વશીભૂત થઈ ગઈ. તો એ યુગ થઈ ગયું દ્વાપર યુગ, જેમાં આપણે ઉલટા કર્મ કરવાનું શરૂ કર્યું. વિકારોમાં વશીભૂત થઈને આપણે શું કરવાનું કર્યું? શરૂ કર્યું. એટલે આપણે જોયું હશે કે પહેલે રાજાઓનું ક્યારે પણ યુદ્ધ કરવાની જરૂરત નહીં પડી, પણ દ્વાપરમાં રાજ્યને પણ ફેલાવવાની જરૂર, પોતાના રાજા રાજ્યને બચાવવાનું. પહેલે સતયુગમાં એક દીકરો અને એક દીકરી એક એક હતા તો પ્રોપર્ટીમાં વધારે લડાઈ ઝઘડા નહીં થયા, પણ દ્વાપરમાં જેવી રીતે આપણો ડાઉનફોલ થયું તો સંતતિ પણ વધતી ગઈ, સંતાનોની પણ વૃદ્ધિ થઈ ગઈ. હવે 2 દીકરા થઈ ગયા અને રાજ્ય એક છે તો પછી શું થાય? વેચવું પડ્યું. વેચવામાં પણ શું થયું? પહેલાને થયું કે મને ઓછું આપ્યું ને આને વધારે આપ્યું, તો અંદર ભાવ શું આવવા માંડ્યું? રિએક્શન આત્માની અંદર. તો દ્વાપરમાં બધી શરૂઆત થઈ ગઈ, લડાઈની શરૂઆત પણ થઈ ગઈ. આ બધી વસ્તુઓનું મન ભાવ અંદર, દ્વેષ, ઈર્ષા, ધીરે 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 બધું આત્માની અંદર બીમારી શું થતી ગઈ? આવતી ગઈ. એ યુગ તાંબાનો યુગ થઈ ગયો, તાંબા જેવું. તો એ તાંબાનો યુગ એટલે આપણે જોયું હશે કે થોડા સમય પહેલે આપણે ઘરોમાં હજુ સુધી પણ હશે તાંબાના વાસણો અને તાંબાનું, બહુ તાંબા અને કાંસાનું બધું જે છે એ થોડા વખત પહેલે. એવી રીતે આપણે જે રાજાઓના પણ શસ્ત્ર જોયા હશે કે વાસણો પણ આપણે મ્યુઝિયમોમાં જોઈએ તો આપણે જોયું કે બધું તાંબાનું એમાં રાખેલું છે, તાંબાનો ઉપયોગ જે એ કર્યા આપણે. અને એના પછી સાંજ પછી ધીરે ધીરે જે આપણે ચોથી લાઈન ખેંચીએ છીએ સાથિયાની, સ્વસ્તિકની, તો કેવી રીતે ખેંચશું? ઉલટી. પહેલી સીધી, પછી નીચે, પછી ઉલટી દિશામાં. લેકિન પછી એની ઉપર કલયુગ આવ્યો, એ કલયુગ કેવો કરી દીધો? એકદમ ઉલટા ઉલટા ચાલવાનું આપણે શરૂ કર્યું. દ્વાપરમાં તો ઉલટી દિશામાં ચાલ્યા, પણ કલયુગમાં તો બધું ઉલટું થઈ ગયું, બધું ઉલટું થઈ ગયું. એટલે એ યુગ આવી ગયો રાત્રિનો અંધકાર, કાળો યુગ, કલિયુગ, કલહયુગ. કલહ માના કલહ, કલેશ. કોઈ એવું ઘર નહીં હોય જેમાં કોઈ બી લડાઈ ઝઘડા ના હોય. બધી જગાએ દુઃખ અને અશાંતિ, અંધકાર, ઠોકર ખાવાનું, ધોખા, બધું આ બધી ચીજો કલયુગની સાથે. ઉલટા કર્મ, ઉલટી દિનચર્યા, બધું ઉલટું કામ થવા માંડ્યું. પહેલે લોકો કહેતા કે સવારે જલ્દી ઉઠવાનું, રાતના જલ્દી સુવાનું, અને હમણાં લગભગ આપણે યંગ જનરેશન છે જે તમારા, હમણાં યંગ જનરેશન તમારા ઘરોમાં હશે એ શું કરશે, રાતના 2 વાગ્યા સુધી તો જાગશે, નિશાચર, રાતના ચરવાવાળા બધા રાત 2 વાગ્યા સુધી જાગશે અને પછી સવારે 10-11 વાગ્યા સુધી સૂશે. વહુઓ પણ ઘરમાં આવે તો શું કરે, પહેલે તો એમ હતું કે ભાઈ સાસુ ને સસરા ને બધા ઘરમાં ઉઠે એના પહેલે વહુ ઉઠીને બધું કામ કરે, હવે તો સાસુ બધું તૈયાર કરીને આપી દે ત્યારે વહુ રાણી ઉઠશે. બધું બદલાઈ ગયું ને સમય, સાચી વાત છે ને, દુખી હશો તમે. બીજું નાહવા ધોવાનું પણ જો બધું બદલાઈ ગયું છે, નાહવાનું કઈ નહીં. થોડી થોડી કચ્છમાં ઠંડી તો પડતી હશે તો એ નાતા તો હશો ને બધા, બધા નાતા, પણ યંગ જનરેશન શું કરે છે. અમારે ત્યાં એક ભાઈ છે એને અમે નિમંત્રણ આપ્યું, ત્યાં યુપી સાઈડમાં તો બહુ ઠંડી પડે ને, અમે એમને નિમંત્રણ આપ્યું કે તમે આવો કોર્સ કરવા આવો સેન્ટર પર, તો કે ના બેન અમે નહીં આવશું. કે આવો તમે, ના અમે હવે ત્યારે આવશું, ઉનાળામાં આવશું. અમે કીધું ના આવો વાંધો નહીં, 10-11 વાગ્યા સુધી તો સૂરજ ઉગી જાય. કે તે ના અમે તો 4 મહિના નાહીએ જ નહીં, 4 મહિના નાતા, ના ના શરદીમાં શું નાવાનું હોય, આપણે તો જયારે ઉનાળો આવશે ત્યારે આપણે નાહશું, પછી ત્યારે આવશું તમારા સેન્ટર પર. હવે તમે વિચારો કે આ ઉલટા કર્મ ક્યાં થઈ ગયા. હવે તમારી આ બધી માતાઓ ને બહેનોને જોઈને અમે એટલું લાગે કે કેટલું સરસ આપણા ભારતીય પરંપરાને બધા વસ્ત્રો પહેર્યા છે, આપણે જીવનમાં કેટલી મર્યાદા છે, ને હવે જેટલા કપડાં ઓછા પહેરે એટલા એ મોર્ડન માનવામાં આવે, કેટલું ઉલટું આપણા વિચાર થઈ ગયા છે બધા, થઈ ગયા ને આપણા. પહેલે એમ કહેતા કે ફિલ્મ લાઈનમાં કે પિક્ચરોમાં એ હોય જેના સંસ્કાર સારા ન હોય, અને હવે આપણે ગર્વથી કહીએ કે અમારી દીકરી છે ને એ ફલાની સિરિયલમાં આવી રહી છે, બહુ સારું લાગે. મિસ ઇન્ડિયા બની ગઈ ને મિસ વર્લ્ડ બની ગઈ ને, જેટલા વસ્ત્રોના ત્યાગ કર્યા એટલા સમજમાં આવ્યું કે આ એડવાન્સ, બધું ઉલટું થઈ ગયું. કલયુગ એટલે શું થઈ ગયું, બધું ઉલટા કામ, બધા ઉલટા કામ, નાવા ધોવાનું, ઉઠવાનું, સુવાનું, પરંપરાઓનું પણ બધું શું થઈ ગયું. એટલે જ આપણે જો કે ઘરોમાં પણ શું થઈ ગયું, પહેલે તો જે પણ વૃદ્ધ હોય કે ઘરના જે બુઝુર્ગ હોય, વડીલ હોય, એનું કેટલું સન્માન રાખતા, અને હવે વડીલોને શું કહેવામાં આવે કે તમે ચૂપચાપ બેઠા રહો, બહુ થઈ ગયું, હવે તમે બહુ ચલાવી લીધું, તમારી રાયની જરૂરત નથી, કોઈને જરૂરત નથી. અને પહેલે શું કરતા આપણે, સૌથી પહેલી રાય, કોઈ પણ સલાહ જોઈએ આપણે કોને પૂછતા, ઘરના બુઝુર્ગોને પૂછતા, અને વાસ્તવમાં એનાથી આપણે બહુ સેફ હતા. પણ હવે શું પરંપરા છે કે તમારા જ ઘરોમાં જે તમારી જનરેશન છે એ તમને મૂર્ખ માને, એ કે અમને કઈ અકલ નહીં. અકલ કોને છે, અમને વધારે છે. આ લોકોને કાંઈ ના આવડે, કાંઈ ભલે ના આવડે, પણ એમની જે સલાહ છે એ બહુ અમૂલ્ય સલાહ છે. પણ આ કલયુગ આવી ગયું, શેનો યુગ, લોખંડ, લોખંડનો યુગ, કાળો, કાળો લોખંડ કેવું હોય, કાળો, એવો આ યુગ પણ કેવો થઈ ગયો, બધું કાળા, કાળા કામ, કોઈ પણ કામ લાંચ રિશ્વત વગર થઈ રહ્યું છે, કાંઈ નહીં. પહેલે પકડાવો ત્યારે કામ થશે. તમે સાચા છે એની જરૂરત જ નથી, તમે જૂઠા હો તો તમે સક્સેસ છો. બધું ઉલટું થઈ ગયું, તો એ કલયુગ, તો એ રાત્રિનો સમય થઈ ગયો. તો આ 4 યુગ છે આપણા વીતી ગયા, અને હવે જે છે પરિવર્તન, કારણ કે રાત પછી શું આવે, દિવસ આવશે. આવશે કે નહીં આવશે, કે આ કળિયુગ આવો જ ચાલતો રહેશે, આવશે ને. અને આ યુગ પણ શું થશે, સમય પણ શું થશે, પરિવર્તન થશે. પણ તમે જોયો હશે કે રાતના 12 વાગે દિવસ તો બદલાઈ જાય, વાર પણ બદલાઈ જાય, તારીખ પણ બદલાઈ જાય, પણ અંધકાર સમાપ્ત થાય નહીં. પછી એના પછી સમય આવે છે, કયો સમય છે? અમૃત વેલાનો, પ્રાતઃકાલ. સવારના 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો સમય કયો છે? અમૃત વેલાનો સમય. તો હવે રાત્રિ પછી દિવસ આવે એની વચ્ચે એક અમૃત વેલેના સમય, અમૃત વેલાનો જે સમય છે, આપણા અંદર એક ગાયન છે કે ભગવાન ભાગ્ય બાટી રહ્યા છે. ભગવાન જબ ભાગ્ય બાટ રહે થે તુમ ક્યાં સોએ હુએ થે ક્યાં? એનો મતલબ છે કે સંસારમાં ક્યારે ભગવાને આવીને ભાગ્યને વેચ્યું હશે? એટલે શું થયું? તો કે ત્યારે તમે ક્યાં હતા? સૂતા હતા ક્યાં? તો જરૂર એવો સમય હશે રાત્રિનો જ્યારે આખો સંસાર છે એ સૂઈ રહ્યો હશે, અને જે જાગ્યા હશે એમણે ભગવાનથી કાંઈ ને કાંઈ પ્રાપ્તિ કરી હશે. તો જરૂર રાત પછી દિવસ, કલયુગ પછી શું આવશે? સતયુગ આવશે. તો એ સમય પણ ચાલી રહ્યો હશે અને એ સમય પણ હશે. પણ આ સમયનો જે પરિવર્તન છે એ કેવી રીતે થશે એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે પહેલો યુગ આવ્યો એ સોનાનો યુગ આવ્યો, તો સતયુગ આવ્યો. એ સતયુગ કેવી રીતે? બીજો યુગ આવ્યો એ ચાંદીનો યુગ આવ્યો. ત્રીજો યુગ આવ્યો એ તાંબાનો યુગ આવ્યો, દ્વાપર યુગ. અને ચોથો યુગ આવ્યો કલયુગ, એ શેનું? લોખંડનો. અને લોખંડ પછી પણ હવે ક્યાં આવી ગયા આપણે? પહેલે સોનાના મહેલ હતા, પછી ચાંદીના મહેલ બન્યા, પછી તાંબાના બન્યા, અને હવે જે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, આપણે મકાન બની રહ્યા છે, તો સૌથી પહેલે શું જોઈએ? સરિયા. અને સરિયામાં પણ ફલાની કંપની ને ઓલી કંપનીના ને એમાં સરિયાથી જ તમારું મકાન બનશે. લોખંડ જે સ્ટીલમાં તમે ખાઈ રહ્યા છે એ સ્ટીલ શું છે? લોખંડ. તો લોખંડ કેવી રીતે થઈ ગયા? કારણ કે આ લોખંડ થઈ ગયું. તો યુગ પણ કયું આવી ગયું આપણું? લોખંડનો યુગ આવી ગયો. હવે લોખંડ પછી પણ ક્યાં આવી ગયા આપણે? શેમાં આવી ગયા? પ્લાસ્ટિક યુગમાં આવી ગયા છે ને. પ્લાસ્ટિકમાં પણ શું? ઘરમાં અગર આગ લાગી તો પ્લાસ્ટિક શું વેલ્યુ રહી તમારી ઘરમાં? બધું પ્લાસ્ટિક પ્લાસ્ટિક પ્લાસ્ટિક. અને પ્લાસ્ટિક પછી પણ શેમાં આવી ગયા આપણે? કાચમાં પણ આવી ગયા. બહુ પૈસાવાળા છે તો ક્રોકરી જોઈએ ઘરમાં, અને ક્રોકરીને એક દંડાથી મારી દો તો થઈ ગઈ તમારી પ્રોપર્ટી. પહેલે તો સોનાના વાસણો હતા ને ચાંદીના વાસણો હતા તો ક્યારે તો કામમાં આવતા, હવે આ કપ અને એ બધું શું કામમાં આવશે તમને? અને તમારી કામવાળી જ અડધા તો વાસણો તમારા તોડીને નાખશે, બધું એવું થઈ જશે. અને એમાંથી પણ આપણે ક્યાં આવી ગયા? કાગળ, કાગળના યુગમાં. પૈસા કરન્સી શું છે? 10 રૂપિયાની નોટ જો કેવી ખરાબ થઈ જાય, 100 રૂપિયાની નોટો જો ક્યાં આવી ગયા? કાગળ, પેપર, પેપર એજમાં આવી ગયા. બધું ડિસ્પોઝલ, જે આપણે પ્લેટ લઈ લો, કાગળની પ્લેટ લઈ લો, કાગળના ગ્લાસ લઈ લો, પીઓ અને ફેંકો. થર્માકોલના ગ્લાસ લઈ લો, થર્માકોલમાં ખાઓ અને ફેંકો. શું પ્રોપર્ટી રહી આપણી પાસે? ખાલી, એકદમ ખાલી, ઉલટા. જેવી રીતે તમે જોયું હશે કે આપણે જે ઓલામાં હોય, રહેટ હોય, જે કોલુનું ઓલું ચાલતું હોય, તો એમાં પહેલે આપણે કૂવામાં છે બાલ્ટી ભરેલી હોય, પછી ધીરે ધીરે ગોલ ચક્ર થાય એમ પાણી ઓછું ઓછું થતું જાય, અને ધીરે ધીરે બાલ્ટી ઉલટી થઈ જાય તો શું થાય? બધું ખતમ. પાછું એને ભરવાનો સમય આવી જાય. તો આપણે પહેલે વિચાર, સોનાનો યુગ કેમ હતો? પહેલે તો એ પ્રશ્ન છે કે યુગ સોનાનો કેવી રીતે થયો? તો તમે જોયું હશે કે સોનું છે એ સૌથી મૂલ્યવાન કેવી રીતે કહેવાય? એનું એક જ કારણ છે, આપણે ગીત પણ ગાઈએ કે સોનાને લાગે ક્યારે કાટ, સંસારી મનવા સોનાને લાગે ક્યારે કાટ. સોનાને કોઈ દિવસ કાટ ના લાગે, જંક ના લાગે, સોનાને કોઈ દિવસ ના લાગે, એ મૂલ્યવાન છે. તો એવી રીતે આપણી જે મનની સ્થિતિ છે એ એટલી પ્રભાવશાળી હતી કે પ્રકૃતિ અને પરિસ્થિતિ એનો કોઈ પણ પ્રભાવ આપણી ઉપર નહોતો પડતો. એટલે આપણે સોના જેવા હતા, આપણે બદલતા નહોતા. એટલે આપણી જે મનસ્થિતિ રહી એ સોના જેવી. તો એ યુગ પણ કેવો હતો? સોનાનો, ગોલ્ડન પીરિયડ હતો. પણ પછી આપણે અંદર થોડી થોડી અસર આવવા માંડી ચાંદીમાં. તો ચાંદી અને સોનામાં શું અંતર રહ્યું હોય કે સોનામાં ક્યારેય પ્રભાવ ન, કોઈ પણ આપણે ઋતુ હોય પણ સોનામાં કઈ ફરક ના પડે. પણ ચાંદી ના હોય તો હવામાં રાખી દો ચાંદીને તો શું થઈ જાય? કાળી પડી જાય. પાછું તમે ચમકાવો તો ચમકી જાય પણ કાળી જરૂર પડે. એનો મતલબ છે હવા પાણીનો અસર થવા માંડી. એવી રીતે ત્રેતાયુગમાં આપણી થોડી તાકાત ઓછી થઈ તો આ સંસારનું જે અસર છે એ આપણા ઉપર થોડી થોડી પડવા લાગી અને આપણે શું પડી ગયા? થોડા કાળા પડી ગયા. એટલે એ યુગ પણ થોડું શું થયું? નીચે આવી ગયું. પછી આવ્યું તાંબા અને પિત્તળનો યુગ આવ્યો. તો તાંબામાં શું થયું? તાંબામાં લિમિટેડ થઈ ગયું. પિત્તળ અને તાંબામાં તમે બધું કામ ન કરી શકો. તમે પિત્તળમાં કે એનામાં ખાટી ચીજો રાખી દો તો શું થશે? તમે તો અનુભવી છો બધા, તો પછી ઝેર બની જાય. એવી રીતે આપણી મનની સ્થિતિ પણ એવી જ થઈ ગઈ. જ્યાં સુધી અનુકૂળ આપણે મળતું રહ્યું ત્યાં સુધી આપણે ઠીક રહ્યા, અને જેવું આપણે વિપરીત આપણા સાથે કંઈક થયું તો આપણે ઝેર જેવા થઈ ગયા બધા માટે. પછી આપણે બધાની માટે મુશ્કેલાત ઊભા થવા કરવાવાળા આપણે થઈ ગયા. તો એ યુગ પણ કયું થઈ ગયું? તાંબાનું યુગ. અને લોખંડનો યુગ એટલે લોખંડમાં શું થાય? તાંબા અને પિત્તળમાં તો પણ તાકાત હતી, મનની તાકાત હતી, કંઈક તો વેલ્યુએબલ હતા. પણ લોખંડના થઈ ગયા તો શું થઈ ગયું? આપણી વેલ્યુ શું થઈ ગઈ? લોખંડમાં એક વાર અગર કાટ લાગી જાય તો કઈ કામનું નહીં. અને લોખંડને અગર અસર થઈ ગઈ હવા પાણીની તો લોખંડ પછી કોઈ કામનું ના રહે. પછી કેટલી પણ મોટી બિલ્ડિંગ બનાવી દો એ લોખંડની ઉપર તો એ બધી બિલ્ડિંગ શું થઈ જાય? કામની ના રહે. એવી રીતે જ કલયુગમાં આપણે કર્મોથી પણ અને મનની સ્થિતિથી પણ એટલા ઉલટા અને એટલા ડાઉનફોલમાં આવી ગયા, નીચે આવી ગયા, શક્તિહીન થઈ ગયા કે આપણે કોઈ કામના નહીં રહ્યા. જેવા હવા પાણી આવ્યા એવા જ આપણે ફેલાઈ ગયા. એટલે તમે જોશો કે વર્તમાન જીવનમાં તમે તમારા પરિવારમાં પણ જોશો કે જેટલા તમારા બુઝુર્ગ અને વડીલ હતા એ લોકોમાં મનની બહુ મોટી તાકાત હતી. પણ હવે તમે તમારા દીકરાઓને જોઈ લો અને એમના પણ દીકરાઓને જોઈ લો, એમાં તાકાત જ નથી. કેટલી તાકાત છે, કેટલી તાકાત છે. હમણાં એક ઇન્સિડન્ટ બન્યો હતો ને, એક યુપીમાં જ બન્યો હતો કે પેલી પબજી ગેમ હોય જે મોબાઈલમાં રમે આપણે નાના છોકરા, યંગ લોકોને ખબર છે એ ગેમ એટલી ખરાબ છે. અને એ દીકરાને, એના ફાધર તો આર્મીમાં હતા, અને એ દીકરાને એની માએ થોડો સો ઠપકો આપ્યો કે બહુ સારી વાત નથી કે આખો દિવસ મોબાઈલ પર રહે છે, મોબાઈલ તારું છોડાવી દઈશું, તારા ફાધરને હું કમ્પ્લેન કરીશ. બસ માએ એટલું જ કીધું છે. અને એ દીકરાએ રાતના ફાધરની જ જે બંદૂક હતી એનાથી માને મારી નાખ્યા. અને પછી એને એક રૂમમાં ના રાખી રૂમ બંધ કરી નાખ્યું. પછી એના ફ્રેન્ડો આવ્યા તો એની સાથેથી રમવાનું, બે દિવસ ત્રણ દિવસ રમવાનું પણ શરૂ કરી દીધું, ખાવાનું પીવાનું રમવાનું. પણ પેલી લાશમાંથી જેવી રીતે જે દુર્ગંધ નીકળવા લાગી તો એણે પછી અગરબત્તી અને બધું જલાવીને એને પણ એને નષ્ટ કરવાનું, સ્પ્રે કરીને નષ્ટ કરવાનું પ્રયત્ન કર્યો. પણ પછી કઈ ખબર પડી, ફાધરને લાગ્યું કે આ ફોન નથી આવતો, ફોન નથી ઉઠાવી રહ્યો. તો જે પણ એમણે કોઈને કહ્યું કે જઈને ઇન્કવાયરી કરો, મારી વાઇફ છે ફોન નથી ઉઠાવી રહી, શું થયું છે, દીકરો પણ મારો કંઈ બોલતો નથી. અને જ્યારે ખબર કરવા માટે પાડોશીને મોકલાવ્યા ત્યારે ખબર પડી કે માં તો ચાર દિવસ પહેલે મારી નાખી હતી. હવે આપ તમે વિચાર કરો કે શું માનસિક સ્થિતિ છે. કોઈ એક્ઝામમાં ફેલ થઈ ગયા તો પંખાથી લટકી ગયા, સુસાઇડ, આત્મહત્યા કરી નાખી. કોઈ મોટો પ્રોબ્લેમ નથી સંસારનો, પણ સ્ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન, બધાને ટેન્શન. એવું નથી કે હવે તો કેટલી સારી આપણી સિસ્ટમો, સાયન્સ કેટલું ડેવલપમેન્ટ થઈ ગયું છે. પહેલે લોકો ઘરમાં જે છે એ કોલસા ને એ બધું જ કરીને રોટલીઓ બનાવતા, કેટલી મહેનત હતી. હમણાં તો આપણે પાણી ગરમ જોઈએ તો ગીઝર છે, કાંઈ આ જોઈએ એસીમાં બેસવાનું, બધું બધી બધી સુવિધાઓ આપણી પાસે બહુ થઈ ગઈ. પણ મનની તાકાત કેટલી ઓછી થઈ ગઈ, કેટલી ઓછી થઈ ગઈ, તાકાત જ નથી. કોઈ પણ વસ્તુઓને ઝેલવાની તાકાત જ નથી. ભારતમાં તો પણ થોડું ઘણું કંઈક રહી છે માનસિક તાકાત, પણ વિદેશોમાં તો બિલકુલ જ નથી રહી. કલયુગ એકદમ લોખંડના થઈ ગયા. જરા પણ હવા પાણી આપણને લાગ્યા, વિપરીત હવા પાણી આપણને મળ્યા અને આપણે આપણી અવસ્થાને શું કરી નાખ્યું, ખતમ. અવસ્થા નામની કઈ ચીજ જ નથી. અને જ્યારે અવસ્થા નથી તો વ્યવસ્થા તો હોય જ નહીં કોઈ દિવસ. અવસ્થા સારી હોય ત્યારે તો વ્યવસ્થા સારી હશે, જ્યારે મારી મનની અવસ્થા જ નથી ઠીક તો શું થઈ જશે. તો આ યુગ પણ, આ કલયુગ બનાવવાવાળા કોણ છે, આપણે જ છીએ. આ યુગ પરિવર્તન, સૂર્ય તો એ જ છે, ચંદ્રમા પણ એ જ છે, પૃથ્વી પણ એ જ છે, પણ બદલાઈ કોણ ગયા છે, માણસ બદલાઈ ગયા. માણસમાં પણ શું બદલાઈ ગયું છે, આપણા વિચાર, વિચાર. અને વિચાર બદલાઈ ગયા છે એટલે વ્યવહાર બદલાઈ ગયું છે, અને વ્યવહારથી પછી પૂરું સંસાર છે એ બદલાઈ ગયું છે. અને જે તોફાન છે જે એ બહાર નથી, પ્રકૃતિ પણ આપણે કહીએ કેમ ખરાબ થઈ ગઈ છે, તો એ પ્રકૃતિને બી ખરાબ કરવાના, નિર્માણ કરવાના નિમિત્ત કોણ છે, આપણે છે. એનું કારણ કેવળ એક જ રહ્યું છે કે આપણા વિચારોનું જે છે તીવ્રતા નેગેટિવની તરફ ચાલી ગઈ છે, નકારાત્મક. નકારાત્મકમાં પણ શું, બધું ઉલટું જ વિચારવાનું શરૂ કરી દીધું છે. નોર્મલ બધા વિચારો ઉલટા જ આવે. કોઈ બે કલાક તમારા ઘરમાં લેટ આવે, તમારો દીકરો કે કોઈ પણ, તો પહેલો વિચાર એ જ આવશે કે એક્સિડન્ટ તો નહીં થઈ ગયું, કેમ એ કોઈ સારું કામ તો કરી શકે ના. આપણે બધું એ જ વિચારવાનું. આપણે થોડી બીમારી થઈ ગઈ તો, એક આટલી ગાંઠ નીકળી ગઈ તો આપણે શરીરમાં, તો પહેલો વિચાર આવશે કે કેન્સર તો નહીં થઈ ગયું, ક્યાં પહોંચી ગયા સીધા. બધા ઉલટા વિચારોની તાકાત. તો જેવી રીતે કહેવાય ને કે આપણે પવન છે, હવા છે, એ ધીમે ધીમે ચાલે તો બહુ સારી લાગે, સરસ. પણ એ પવન અગર આંધી અને બહુ તીવ્રતાથી ચાલવા માંડે તો આપણે કહે કે તોફાન આવી ગયું બધું, ઠીક છે ને. સમુદ્ર પણ ધીમે ધીમે સારી રીતે એમાં જ ભરતી ઓટ આવે તો સારું લાગે, પણ એ સમુદ્ર અગર પાણીને ઉછાળે તો આપણે શું કહીએ, અરે આ તો સુનામી આવી ગઈ, આ તો બધું નષ્ટ થઈ ગયું. એવી રીતે જ આ સંસારમાં આપણી અંદરની જે ગતિ છે, વિચારોની જે ગતિ છે, જેટલી સ્લો હતી ધીમે ધીમે હતી, સકારાત્મક હતી, પોઝિટિવ હતી, ત્યાં સુધી આ સંસાર કેવો રહ્યો? સારો રહ્યો. પણ જેવા વિચારોનું તોફાન શરૂ થઈ ગયું તો પહેલે વિનાશ અંદર થઈ રહ્યો છે અને એનું સ્વરૂપ બહાર આપણે શું કરી રહ્યા છે? સંસારમાં જોઈ રહ્યા છે કે સંસારમાં પ્રકૃતિ પણ શું કરી રહી છે? એ જ તો કામ કરી રહી છે કે ક્યાં પાણીનું અનલિમિટેડ બધી ચીજો છે, તીવ્રતા જે આવી ગઈ. નિયમ અને મર્યાદા પહેલે આપણે અંદર તોડ્યા છે ત્યારે બહાર પણ શું થઈ ગયા છે? બધા નિયમ અને મર્યાદાઓ તૂટી ગયા છે. તો પાછા આપણે આ સંસારને કલયુગમાંથી સતયુગમાં તો લાવવું પડશે. કોણ લાવશે? કોણ લાવશે? શિવ બાબા લાવશે? તમારા ઈષ્ટદેવ કોણ લાવશે? ભગવાન લાવશે? ભગવાન લાવશે કે આપણે પોતે લાવવું પડશે? પોતે લાવવું પડશે. આપણે બહુ હોશિયાર છીએ. ભગવાનની સામે શું ગાઈએ? ગાતા હશો તમે પણ, જોર જોરથી ગાતા હશો. વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા, ગાતા હશો ને બધા. જો ઓમ જય જગદીશ હરે, ઠીક છે. એમાં શું ગાઈએ કે વિષય વિકાર મિટાઓ, પાપ હરો દેવા. પાપ પાપ હમ કરે ઓર હરે કોણ? દેવા. પાપ હું કરું અને એને પાપને નષ્ટ કરવા ભગવાન આવશે કે મારે પોતાને કરવો પડશે? પોતાને કરવો પડશે ને આપણે. પછી એમાં જ આપણે ગીત શું ગાઈએ? મેં મૂરખ ખલકામી કૃપા કરો. મેં કોણ? મૂરખ. મેં કામી ઓર કૃપા કોણ કરે? હરી ઉપરવાલા. કૃપા વો કરે હમારે ઉપર. તો ભગવાન ભી હમસે યે પ્રશ્ન પૂછેંગે ના કે ક્યા મેને તુમકો દુનિયા મેં મૂરખ બનાકર ભેજા થા? ક્યા મૂરખ બના કે ભેજા? તમારો દીકરો તમારી આરતી ઉતારે અને કે તમે તો બહુ સારા છો, તમે તો બહુ બુદ્ધિમાન છો, હું તો મૂરખ છું, તો પહેલા દિવસે તો તમને બહુ સારું લાગશે. ચલો આણે કંઈક તો સ્વીકાર કર્યું મને. પછી બીજે દિવસે પણ એ તમારી આરતી ઉતારે અને કહે કે તમે તો બહુ બુદ્ધિમાન અને હું તો મૂરખ છું, કામધામ કાંઈ નહીં કરું, ભણીશ ભણીશ નહીં, તમે કૃપા કરતા રહેજો. તો કેવી કૃપા કરશો? તમે કેવી કરશો? ત્રીજા દિવસે ઉઠાવીને તમે પીટવાનું શરૂ કરી નાખશો. બળે ભણવું નહીં, ગણવું નહીં, કામધામ નહીં કરવું, એવી કૃપા ના થાય. ઠીક છે ને? એવી રીતે જ ભગવાન કહે છે કે તમે ફરિયાદ નહીં કરો, ફરિયાદ નહીં કરો કે સંસાર બહુ ખરાબ થઈ ગયો છે, રહેવા લાયક નહીં. અરે ઘોર કલયુગ આવી ગયો છે. કલયુગ આવ્યો નથી, કલયુગ આપણે લાવ્યા છીએ. આપણે કારણે જ કલયુગ આવ્યો છે. અને કલયુગનો પણ કયો સમય ચાલી રહ્યો છે? અંતિમ સમય ચાલી રહ્યો છે કલયુગ પણ. ઘોર કલયુગ, લાસ્ટ સમય, જેમાં ભગવાનની એન્ટ્રી આ સમય ચક્રમાં થવાની હોય એ સમય હમણાં આવી ગયો છે. શાસ્ત્રોમાં એ વર્ણન છે કે અર્જુને પૂછ્યું ભગવાનને કે ભગવાન ધર્મ ગ્લાની, કીધું ને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જબ જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થશે ત્યારે હું આ સંસારમાં મનુષ્ય માત્રનો ઉદ્ધાર કરવા માટે હું આવીશ. તો અર્જુને એ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન આપણે કેમ ખબર પડશે કે તમારો આવવાનો સમય થઈ ગયો છે? તો બધા લક્ષણો જે દેખાડ્યા હતા એમાં સૌથી પહેલું લક્ષણ છે કે કન્યા છે એ પોતાના મોઢેથી પોતાનો વર માંગશે કે મારે આની સાથે લગ્ન કરવા છે. હવે આ લક્ષણ તો બધાના ઘરમાં હશે અને એમાં તમને કહેવાની એ જરૂરત નહીં. તમે છુટ્ટી આપી દીધી હશે કે જા, તારી મરજી હોય તો બતાવી દેજે ભાઈ, ભાગી નહીં જતા તમે લોકો કોઈ પણ. એ સમય આવી ગયો ને. તો આનાથી વધારે કલ્યું. બીજું કે ગાય છે એ કચરો ખાશે. ગાયને આપણે માતાનો દરજ્જો આપ્યો કે ગાયને આપણે બહુ એક દેવતાના રૂપમાં સ્વીકાર કર્યો, પણ એ જ ગાય શું કરશે, આપણા બધા જૂઠું ખાશે અને જ્યાં કચરો અને ગંદકી હશે એ ખાશે અને એ દૂધ આપણે મળશે. એ સમય પણ આપણે જોઈ લીધો. પછી ચારો વર્ણ જે હશે એ પોતાની બધી મર્યાદા ભૂલી જશે. બ્રાહ્મણ છે એ બ્રાહ્મણનું કામ ભૂલીને માંસ ખાવાનું શરૂ કરશે, નોનવેજ ખાવાનું શરૂ કરશે, એ તો જોયું આપણે. ક્ષત્રિય જે હશે, રાજપૂત જે પણ હશે, એ રક્ષા કરવાને બદલે મારવાનું કામ શરૂ કરશે. એટલે તમે કેટલા કેસો જોયા, આપણે ઇન્દિરા ગાંધીનો જ કેસ જોયું કે જે એમના બોડીગાર્ડ હતા એમણે જ એમને મારી નાખ્યા. મને જેને રક્ષા કરવાનું કામ આપ્યું હશે એ જ લોકોને ભક્ષક બની જશે. વૈશ્યમાના વ્યાપાર કરવાવાળા કાળા બજાર કરશે, તો એ પણ તમે જોઈ લીધું. અને શુદ્ર અર્થાત જેને સફાઈ કે જે પણ વર્કર જે હશે એ કામ નહીં કરવા માંગશે, હડતાલ કરશે. તો તમે બધા જે પણ હશે બિઝનેસ કરવાવાળા હશે, તમે જોઈ રહ્યા છો કે તમારા જેટલા પણ નીચેના વર્કર્સ હશે કોઈ કામ નહીં કરવા માંગશે. એમને બોનસ જોવે, એમને પૈસા જોવે. અને તમારી ઘરની કામવાળીઓને જોઈ લો તમે, એને પણ તમારે ફેસિલિટી આપવી પડશે. બધી ફેસિલિટી આપો ત્યારે તમારું કામ કરશે, ને તો તમે ગોતવી પડશે બહુ કે ક્યાંથી મળે. ઠીક છે ને, વર્કર શુદ્ર છે એ પણ કામ નહીં કરવા માંગશે. પછી ચમત્કારને લોકો નમસ્કાર કરશે. તમે અગર સાચી વાત કહો કે ભાઈ મહેનત કરો તો કે એમાં શું, એ કોઈ મોટી વાત શું તમે બતાવી, કાંઈ એવી વાત કરો કે આમ ચમત્કાર થાય ને, આપણે પૈસા આમ છમછમ કરીને આવે. એટલે આપણે જો કોણ બનેગા કરોડપતિ, ક્યાં જોઈએ, કરોડપતિમાં જશું. કેવી રીતે પૈસા મળે, આમ જ મળવા જોઈએ. લોટરી, લોટરી લાગવી જોઈએ. ભગવાનને પણ શું કહે, એક લોટરી લાગવી જોઈએ બસ. ભગવાન હવે પૈસા મહેનત કરીને તો બધા કમાય, આપણે તો એમ જ આવવા જોઈએ ઉપરથી. ચમત્કાર થવો જોઈએ. પછી અંધશ્રદ્ધાયુક્ત ભક્તિ. અંધશ્રદ્ધા, ભક્તિ તો બધા કરશું, ભગવાનને માનશું, પણ શું હશે, અંધશ્રદ્ધા. અમારે આગ્રામાં એક સ્મશાનની પાસે એક મંદિર છે, કાલભૈરવ મંદિર. અને કાલભૈરવ મંદિર એવો છે કે જેમાં રાતના 12 વાગે ત્યાં શું કરવામાં આવે, શરાબ, દારૂ, દારૂ ચડાવો અને પછી દારૂ શું કરો, પ્રસાદ નહીં પીએ, પ્રસાદ તો પીશે ને પછી. અને બાકાયદે જેવી રીતે આપણે મંદિરોની બહાર જેવી રીતે ફૂલ માળા અને એની દુકાનો ખુલી હોય મીઠાઈઓની, ત્યાં દુકાન કઈ ખુલી હશે, 12 ખોલીને રાખ્યું છે એમણે. અને ત્યાં રાતના 12 વાગે જ પૂજા થાય. હવે શરાબીઓનું જે મંદિર છે એ પણ કેવું થઈ ગયું પછી, કે અમે તો પૂરી ભક્તિ કરીએ, રાતના 12 વાગે ભક્તિ કરી રહ્યા છે. શું ભક્તિ કરવાની, પ્રસાદ પીવા માટે ભક્તિ છે. તો કેટલી અંધશ્રદ્ધા, ભક્તિમાં પણ શું થઈ ગઈ છે, અંધશ્રદ્ધા કરશે. એટલે પણ એ લોકોને ખબર જ નથી શું કરવાનું છે. અમારે ત્યાં એક મંદિર છે, એમાં અમે હંમેશા જોઈએ, કોઈ દિવસ જોઈએ તો પૂરી મહેંદી લગાવીને જાય. પાર્વતીને પણ મહેંદી અને પેલી શિવલિંગને પણ મહેંદી લગાવી. કેમ કે ભગવાન અમારા હાથ પણ પીડા કરી આપે, એટલા માટે ભગવાનને મહેંદી લગાવીને ગઈ. પછી અડદના દાણા, અરે એનાથી શું થશે. કોઈ દિવસે દહીં ચોપડીને ચાલી જાય. બિલકુલ તમે જો વેરાયટી. અને એક ત્યાં દેવીનું મંદિર હતું, બધા કે આ દેવી છે, આ દેવી છે, એના ઉપર એટલું સિંદૂર 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 લગાવી દીધું. અમે લોકો એક દા સિંદૂર છે, અમે લોકો એ મંદિરમાં હતા તો બધા કે ખબર નહીં આ દેવી છે. પછી આમ થોડું કર્યું તો પેલું ખોપટું શું નીકળ્યું, તો અમે થોડું આમ કાઢી નાખ્યું. તો ત્યાંના તો જે ધાર્મિક લોકો હોય તો ડરે કે દેવી કો દેખો કુછ હોના નહીં ચાહીએ, અમે કીધું કાંઈ વાંધો નહીં, દેવીને કાંઈ નહીં કરશું, આમામ આમામ કરીને અમે કાઢ્યું બધું. ઠીક છે, તો અમે કીધું દેવીને તો અમે સિંદૂર કોઈ દિવસ ના ચડાવીએ, પણ આ ખબર નહીં આ દેવી છે. પછી જ્યારે પૂરું ખોલ્યું તો ખબર પડી કે દેવી તો કાંઈ નહીં, એક બિલ્લી પર, જે એક બિલાડી પર એક કોઈ દેવી જેવી દેવી પણ નહોતી લાગતી. અને જે હનુમાનને પૂજી રહ્યા હતા એ તો કોઈ બીજું જ હતું. એ પણ અમે ખોલું, થોડું ખોલીને જોયું તો એના જે ભક્ત હતા એ કે 40 વર્ષથી હું આની પૂજા કરું છું, મને ખબર જ નહોતી કે હનુમાનજી છે નહીં. તા તમે સોચો, આ ભક્તિ ભગવાને ભલે એની ભાવનાઓને સ્વીકાર કર્યું હશે, પણ અંધશ્રદ્ધાવાળી ભક્તિ. પછી બીજા જે લક્ષણ બતાવ્યા કે દૂધ છે એ થેલીઓમાં પેકેટ બનાવીને દૂધ છે એ વેચાશે, કારણ કે પહેલાના જમાનામાં દૂધ અને દહીં વેચાતું નહીં, કોઈ વેચવામાં એટલે પાપ કહેવાય. પણ હવે તો પાણી એ થેલીઓમાં અને બોટલોમાં છે ને. થોડા વર્ષ પહેલા અમારે ત્યાં જ એક નાનો છોકરો હતો, એને બડી એને બહુ મોટી ઈચ્છા થઈ કે આ બધા પેકેટ પેકેટ મળી રહ્યા છે, તો એણે પોતાની માંથી પૈસા માંગ્યા, મને આપો પૈસા આપો પૈસા આપો. પછી શું કર્યું, એણે પેલી થેલી છે પાણીની એ ખરીદી અને આમ છેદ કરીને આમ પીવા લાગ્યો. એની માએ કીધું કે તું આ થેલી કે હું ખરીદીને લાવ્યો તમારાથી પૈસા લઈને. એણે એવો જોરમાં થપ્પડ માર્યો કે પાણી ખરીદીને આવી રીતે પૈસા વેસ્ટ કરી રહ્યો છે, પાણી પૈસાથી ખરીદીને પીશે. અને આજે જો આજે શું છે, ના ના આપણે સાથે શું લેવાનું, પાણી ખરીદી લેશું, ટ્રેનમાં ખરીદી લેશું. પાણી પણ શું થઈ રહ્યું છે, વેચાઈ રહ્યું છે. તો પાણી અનાજ પણ વેચાશે. તો એ બધી લાસ્ટ આપણે લક્ષણો જોઈ રહ્યા છે. અને એક ઘોર કલયુગનું પુરાણોમાં જે વર્ણન કર્યું છે એમાં લખ્યું છે કે ક્ષત્રિય સ્ત્રી રાજપૂતાની જે હોય એ પોતાના પતિના અલાવા પ્રેમી પ્રેમ કરશે, અને પ્રેમી અને મળીને જ્યારે પતિને મારી દે, ક્ષત્રિય સ્ત્રી જે પતિ પાછળ સતી થાય, એ પતિ માટે પ્રેમીની સાથે મળીને પતિને અગર મારશે ત્યારે તમે ફાઇનલ સમજો કે આ દુનિયા ચાલશે નહીં. તો એ સમય આવી ગયો કે નહીં? બિલકુલ આવી ગયો. હવે તો ક્યાંય ભાગી જાય. એકવાર અમારે ત્યાં એક બેન હતી અને એની જે દીકરી ભાગી ગઈ કોઈની સાથે, તો બહુ હેરાન હતી. અને મહિલા પોલીસ ચોકીમાં એને લાવ્યા તો બહુ હેરાન હતી કે મારી દીકરી ભાગી ગઈ અને આવું ને આવું. સારા ઘરની હતી, બહુ સુંદર અને બહુ હોશિયાર હતી, તો એને ત્યાં રાખી હતી. તો બહુ ચિંતા કરી રહી હતી. તો પેલી પોલીસવાળી બહેને એને કીધું કે તમે શા માટે ચિંતા કરો છો, તમારી તો દીકરી ભાગી, આ જો ને 5 બાળકોવાળી ભાગી છે, એને જોઈ લો તમે. કે તો દીકરી તો ભાગે તો કોઈ વાંધો નહીં, આ 5 બાળકોવાળી ભાગી ગઈ છે, હવે શા માટે તમે આટલા દુઃખી થઈ રહ્યા છો? હવે આનાથી વધારે કડિયુગ શું આવશે? જોવું છે તમારે આનાથી વધારે કડિયુગ? નહીં નહીં, ત્યારે તમે આવ્યા છો અહીંયા પર. તો આજે સમય ને આ પરિવર્તનનો સમય આવી ગયો છે. અને હમણાં જે યુગ છે એ 5મો યુગ ચાલી રહ્યો છે, સંગમ યુગ, કલ્યાણકારી સંગમ યુગ. કલયુગ અને સતયુગને પરિવર્તન માટે ભગવાને એક ડાયમંડ, હીરાનો એક યુગ, હીરાનો એક પીરિયડ, હીરાનો એક સમય આપણી માટે રાખ્યો છે, જેમાં આપણે પોતાને શું કરવું પડશે, બદલવું પડશે. તો એ બદલવાનો યુગ, પરિવર્તનનો, ઘડિયાળમાં પણ આપણે જોઈએ કે ધીરે 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 કાંટો છે એ ફરતો જાય. તો હવે 12 વાગવાનો સમય આવી ગયો. હવે 12 વાગ્યા પછી શું થશે? યુગ પરિવર્તન. અચાનક આ યુગ શું થઈ જશે? બદલાઈ જશે, કારણ કે અંધકાર એકદમ સમાપ્ત થઈ જશે. પણ હમણાંનો જે સમય ચાલી રહ્યો છે એ 2 વાગ્યાથી લઈને 5 વાગ્યાનો જે બ્રહ્મ મુહૂર્તનો સમય, અમૃત વેલાનો સમય એ ચાલી રહ્યો છે. અને આ જે સમય છે એ ભગવાનનો આ સૃષ્ટિ નાટકમાં એન્ટ્રી કરવાનો ટાઈમ છે, જેમાં પરમાત્મા પોતે આવીને આપણે બધાને ભાગ્ય વેચવા માટે આવ્યા છે, અને આજે તમે અહીંયા આવ્યા છો તો એ ગોલ્ડન, એ ડાયમંડ ઓપોર્ચ્યુનિટી લઈને જજો, કે ભગવાનથી ભાગ્ય માંગી લેજો, ભગવાનથી જે જોઈએ ભાગ્યમાં લખાવી લેજો, જાગૃત થઈ જજો અને જે જોઈએ એ તમે લઈ શકો. એ સમય હમણાં ચાલી રહ્યો છે. બસ કેવલ આવશ્યકતા જે છે એ ખાલી એક જ છે કે તમારે જાગવાની. અગર તમે સૂઈ ગયા તો સોયા તિન ખોયા, જાગેગા સો પાયેગા. જાગ્રત, આત્માને જાગ્રત કરો કે આ સમય બદલાઈ રહ્યો છે. અને તમે અગર પોતાને, કારણ કે ભગવાન આ સંસારને કેવી રીતે બદલશે, વિચારોના આધાર પર. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કાળનું આપણે જ્ઞાન મળી જાય છે, અને એ જ્ઞાનના આધાર પર આપણે શું થશું, પરિવર્તન. કારણ કે જેવા વિચાર હશે એવી દુનિયા આવશે. આપણે વિચારો જ દુનિયાને ખરાબ કરી, અને આપણા વિચાર જ દુનિયાને શું કરશે. આપણે આપણી દેવી સંસ્કૃતિને ભૂલી ગયા તો એ દેવતાઓની દુનિયા પણ નષ્ટ થઈ ગઈ. હવે આપણે રાક્ષસી પ્રવૃત્તિમાં આવી ગયા તો રાક્ષસોની દુનિયા આપણે બનાવી દીધી. હવે ભગવાન આપણે પુનઃ આપણે જ્ઞાન આપીને આપણે જાગૃત કરી રહ્યા છે. એ જ્ઞાન ગંગા દ્વારા આપણે પાછા પાવન બનાવી રહ્યા છે. તો એ આ સંસારનો એક વર્લ્ડ ડ્રામા છે જેના 5000 વર્ષનો છે. 1250 સવાર, બપોર, સાંજ ને રાત. હવે આ 5000 વર્ષ સંસારનો સમય અનુસાર પૂરો થઈ રહ્યું છે. બસ થોડો સો સમય છે આપણી સામે રહ્યો છે. પાછો આ સાયકલ પૂરી થશે અને આપણે બધા પરમધામ પોતાના ઘરે જશું, અને પાછો આ શો ચાલુ થશે. કારણ કે ચક્ર કોઈ દિવસ રોકાતો નથી, સમય કોઈ દિવસ રોકાય છે નથી રોકાતો. સમય પાછો પુનરાવૃત્તિ થશે, પાછો આ સમય સાયકલ પાછો શરૂ થઈ જશે. તો આ લાસ્ટ સમય પર ઘોર રાત્રિ પણ પૂરી થઈ ગઈ છે. સવારનો આ સમય, બ્રહ્મ મુહૂર્તનો સમય આવી ગયો છે, જેને આપણે કહીએ સંગમ યુગનો આ સમય છે. તો તમે આ અહીંયા આવ્યા છો તો એ લાભ જરૂર લઈ લેજો કે ભગવાનનું પાછું. કારણ કે લક્ષણ આપણે જોઈ લીધા કે ભગવાનનો અવતરણનો જે સમય છે, કોઈ તમને કહે પણ દે હજુ કળિયુગ તો બહુ ચાલવાનું છે, કે ને ઓલ પેલા ચણાનો ઝાડ જેટલા માણસો થઈ જશે ને એવું બધું, ના ના, સમય દેખાઈ રહ્યો છે. આનાથી વધારે કળિયુગ શું જોશો તમે? આનાથી વધારે દુઃખ શું છે સંસારમાં? કેટલા દુઃખ છે, અકાલે મૃત્યુ બધું સંસારમાં. તો આ જે કલયુગ છે, આપણી બધાની ઈચ્છા છે કે દુઃખ સમાપ્ત થઈ જાય, સુખ અને શાંતિની દુનિયા આવશે. તે સુવર્ણ યુગ પાછો આવવાનો છે, પણ એ યુગનો લાભ એ જ લઈ શકશે જે યુગનો લાવવાને નિમિત્ત બનશે. જેવી રીતે ગાંધીજીએ આપણે સ્વતંત્રતા અપાવી, તો જેટલા લોકોએ આપણે સ્વતંત્રતા માટે લડાઈ લડી, એ બધાને કોઈ વડાપ્રધાન બની ગયા, કોઈ મંત્રી બની ગયા. આજે પણ જે એ લોકો છે જેમણે ભારતને સ્વતંત્ર કરવામાં, આઝાદ કરવામાં જેમણે પણ યોગદાન આપ્યું, તો આજે પણ એમાં ટ્રેનમાં ફ્રી ટ્રાવેલિંગ કરે, બસમાં ફ્રી ટ્રાવેલ કરે. તો એવી રીતે આ ઈશ્વર પિતા, વિશ્વ પિતા, એ તો રાષ્ટ્રપિતા હતા, પણ આ વિશ્વ પિતા જે છે આપણા, એ પૂરા સંસારના ચક્રને પરિવર્તન, વિકારોથી બધી આત્માઓને મુક્ત કરવા માટે, સ્વતંત્ર કરવા માટે આવ્યા છે. અને આપણે અગર આમાં સહયોગ આપશું તો નિશ્ચિત આપણને શું મળશે? પદ મળશે. પદ કયું મળશે? દેવતા પદ. તો આપણે પછી લેવા પાટીદારથી શું બનશું? શું બનશું? દેવા પાટીદાર, માને દેવતા જેવા. આજે દેવતા નથી રહ્યા, પટેલ માને ધરતી અને એની સાથે પોતાનું સમૃદ્ધ બનાવવા વાળી જે કોમ હોય એને કહેવાય સમાજ, જે ધરતીને સમૃદ્ધ બનાવે. તો એ સમૃદ્ધ બનાવવા વાળા આપણે સ્વયં દેવતા હશું, અને આપણે એ યુગનું નિર્માણ કરશું પોતે દેવાવાળા. પહેલે આમ હતા આપણે, દેવતા હતા, તો આપણે શું કરતા હતા? આશીર્વાદ આપી રહ્યા હતા. પછી જ્યારે ત્રેતાયુગમાં આવ્યા તો ધીરે ધીરે શું થઈ ગયું? આમથી કેવી થઈ ગયા? આપણે આમ થઈ ગયા. પછી દ્વાપરમાં આવ્યા તો આપણે ઉલટા થઈ ગયા. અને કલયુગમાં થઈ ગયું કામ પૂરું. ઠીક છે, હવે પાછું આપણે શું કરવાનું છે? આમ આ બનવાનું છે. આપણે દેવતા, દેવાવાળા. સંસારમાં જે આપે એને દેવતા કહેવાય. સૂર્ય દેવતા, ચંદ્ર દેવતા, પ્રકૃતિ પણ આપી રહી છે તો આપણે એને શું કહીએ છીએ? દેવતા. તો આપણે પાછો આ જ્ઞાનના આધાર પર પોતાના જીવનને નિર્વિકારી બનાવવાનું આ સમય આવ્યો છે, ભાગ્ય બનાવવાનું. હવે આ શોમાં, આ નાટકમાં તમે છૂટી નહીં શકશો, તમારે આવવાનું તો છે જ. તો તમે ક્યારે પસંદ કરશો? તમને કોઈ કહે કે ફિલ્મ જોવા જવું છે, પિક્ચર જોવા જવું છે, તો તમે ઇન્ટરવેલની પછી જાઓ તો તમે શું કહેશો? ના ના, હવે પિક્ચર જોવી હોય તો પહેલાંથી જોઈએ આપણે, અને સારી સીટ જોઈએ, સારી સીટ જોઈએ અને પહેલેથી જોશું, ત્યારે તો પિક્ચર જોવામાં આનંદ આવશે. એવી રીતે આ નાટકમાં પણ પહેલાંથી આવવું છે કે પછી આવવું છે? એ પહેલે કહો, નાટક પહેલાંથી જોવું છે કે પાછળ લાસ્ટમાં? પહેલાંથી. હા, તો પહેલાંથી જોવાવાળાએ નાટકનું નિર્માણ કરવું પડશે એને બદલવા માટે મદદગાર. કારણ કે સતયુગમાં આવવાવાળા સોનાની દુનિયામાં આવશે. પછી જે આવશે, કારણ કે સંસારમાં સૌથી પહેલે 9 લાખ લોકો હતા, પછી સતયુગ અંત સુધી 2 કરોડ થઈ ગયા, અને ધીરે ધીરે ત્રેતા અંત સુધી આપણી જે પોપ્યુલેશન છે, જનસંખ્યા છે, એ કેટલી થઈ ગઈ? 33 કરોડ. એ ત્રેતા સુધી જેટલી ઉપરથી પરમધામથી આત્માઓ આવી, 33 કરોડ, એ બધી દેવતા ઘરાણાની આત્માઓ. એટલે આપણે અંદર 33 કોટી દેવતાઓનું ગાયન છે. તો પછી આવશું ચાંદી જેવા પોતાને બનાવશું તો કયા યુગમાં આવશું? ચાંદીના યુગમાં. તાંબા જેવા આપણા વિચાર હશે તો કયા યુગમાં આવશો, એન્ટ્રી મારશો? દ્વાપર યુગમાં. અને આપણે લોખંડ જેવા બની રહેશું તો ક્યારે આવશું? કલયુગમાં. અને પ્લાસ્ટિક અને ક્રોકરી બનાવી લીધું તમે તો પછી ક્યારે આવશું? એવા કે હાથ લગાવ્યો અને છૂઈ મૂઈ, બિલકુલ એવી અવસ્થા ખરાબ કે કોઈ મને બોલીને તો દેખાડે. થઈ ગયું બધું. તો કેવી અવસ્થા બનાવી છે આપણે? સોના જેવી શક્તિશાળી, કોઈ પણ પ્રભાવ નહીં, નેગેટિવ પોઝિટિવ સંસારની કોઈ પણ પરિસ્થિતિ મારી અંદરની સ્થિતિને ન બદલી શકે. એ આત્માઓ ક્યાં આવશે? સોનાના યુગમાં. અને જેને થોડું થોડું, બહારથી તો કાંઈ નહીં, થોડું મનમાં તો લાગે ને, થોડું તો લાગે એવું હોય. એવું તો કોઈ અમે દેવતા તો બની નથી ગયા, અમે કોઈ ભગવાન તો બની નથી ગયા, તો થોડું થોડું લગાવશો તો ક્યાં આવશો? ચાંદીના યુગમાં. કાળા પડી જાઓ થોડા, પાછું તમને ઘસીને ઠીક કરશું ને, પાછા આવી જજો તમે, તો પછી એમાં આવશો. અને તાંબાવાળા તો લિમિટેડ કંપની, થોડું ખાટું કોઈ બોલ્યા અને આપણે ઝેર બની ગયા, તો પછી તમારે ત્યારે આવવું પડશું. તો મારે અગર પિક્ચરમાં, આ નાટકમાં આવવું જ છે તો ચોઈસ કઈ રાખશું આપણે? સોનાના યુગમાં મારે આવવું છે. એ લક્ષ્મીનારાયણના રાજ્યમાં આવવું છે કે નર એસી કરણી કરે જો નારાયણ બને, ઓર નારી એસી કરણી કરે જો લક્ષ્મી બને. ઘરમાં વહુ આવે તો કે લક્ષ્મી આવી, અને લક્ષણ ના હો તો શું કે? કુલક્ષણી, લક્ષણ. એવા લક્ષણ આપણી અંદર આવી જાય અને આ સંસાર બદલાઈ જાય, તો આપણે આ નાટકને શું કરવું છે? જાણવું છે. હવે આ નાટકનો આપણે જીવનમાં શું ઉપયોગ છે? આપણે સમયને તો જાણી લીધું, અને હમણાં એ પરમાત્માના અવતરણનો સમય તો આવી ગયો, પણ આ નાટકની એક બહુ સારી વિશેષતા એ જાણી લો કે આ નાટક બનાવવાવાળો, આનું સ્ક્રિપ્ટ રાઇટર કોણ છે? આ લેખ લખવાવાળો કોણ છે નાટકને? પરમાત્મા. તો પરમાત્મા આ નાટકમાં કઈ ગલતી કરશે? કઈ રોંગ લખશે? તો એટલે કોઈ દિવસ નહીં કહેતા ભગવાને ઠીક નથી કર્યું, ઠીક નથી કર્યું ભગવાને, આમ નહીં, આમ કરવું જોઈતું તું, કેમ કરવું જોઈતું તું? હા, ભગવાને એવું ના કરવું જોઈએ. ભગવાન, અમે તો, અમારે ત્યાં એક બહેન હતી કે ભગવાન તારી સત્ય નાશ થઈ જાય, કેમ? કારણ કે મેં કીધું એ તે ના કર્યું એટલે તારું સત્ય નાશ થઈ જાય. ના ના, આ ભગવાને બહુ બુદ્ધિમાન છે આપણાથી વધારે. એટલે આ નાટક જે પણ છે બહુ સરસ છે નાટક. તમે રોજ એપ્રિશિએટ કરો, ભગવાન બહુ સરસ છે એકદમ. જો હું આવો બહુ અચ્છા, જો હોગા વો અચ્છા, ઓર જો હોને વાલા હૈ વો ઓર અચ્છા, ઠીક ફાઇનલ. કારણ કે એણે નાટક બનાવ્યું છે એમાં બધાનું કલ્યાણ છે. કાંઈ પણ વાત છે તો કલ્યાણ છે, બધી વાતમાં કલ્યાણ છે, છે કે નહીં? ના, તમે વિચારશો કે બધી વાતમાં કલ્યાણ છે તો આ નાટકમાં તમારે તમે પણ પ્રોફિટ મળશે. અને તમે કીધું બધું ખરાબ છે ખરાબ છે, તો તમારું ભાગ્ય બી શુદ્ધ થઈ જશે, ખરાબ થઈ જશે. એટલે કોઈ દિવસ નહીં. એક પ્રેક્ટિકલ એક એક્ઝામ્પલ તમને બતાવું કે એક અમારી પાસે બોમ્બેમાં જ હું રહેતી હતી ત્યારે એક ભાઈ આવ્યા હતા, પોલીસ અધિકારી હતા. અને એમણે જ્યારે અમે આ નાટકને આ વિષયમાં કીધું કે આ નાટકમાં બધી જગાએ કલ્યાણ થઈ રહ્યું છે, તો એ ભાઈએ પોતાનો એક પ્રેક્ટિકલ અનુભવ બતાવ્યો કે હું બહુ ઈમાનદાર પોલીસ ઇન્સ્પેક્ટર હતો, એટલે તો કે મેં બહુ સારું સારું કર્યું, પણ જ્યારે પણ ટ્રાન્સફરની વાત આવે કે જ્યારે કોઈ એવા કામમાં મોકલાવવાનું હોય તો મારું જ નામ સિલેક્શન થાય, તો મને બહુ થાય કે હું આટલી ભક્તિ કરું છું, આટલો ઈમાનદાર છું, પણ બધી ખરાબ વાતો માટે મને જ આગળ કરવામાં આવે. તો કે એકવાર એવું થયું કે મને ડ્યુટી મળી, એકદમ જંગલમાંથી પાસ થવાનું હતું, તો હું ગાડીમાં બેઠો, પણ મારા મનમાં અંદરથી બહુ ઉદ્વેગ હતું કે ભગવાન ઠીક નથી કરતા, સારા લોકોને હંમેશા ખરાબ ફળ આપે અને જે ખરાબ છે એ લોકો બધા બહુ મોજ કરી રહ્યા છે સંસારમાં. તો કે તે હું આગળ ગયો અને વચ્ચે જ રસ્તામાં એક બીજા અધિકારી મળી ગયા એ હતા. તો એણે કીધું કે ગાડીમાં તો જીપમાં જગા નથી, તો કે તમે ઉતરો તમે ઉતરો. તો કે મને એટલો ગુસ્સો આવ્યો કે ભગવાનને હું જ મળું, જ્યારે કોઈ ઓર બીજા મળતા નથી હું જ છું એમ મળું છું એમ કરીને. પણ અધિકારી હતો એટલે હું ઉતરી ગયો અને એને બેસાડી દીધો. પછી મેં કીધું આ જંગલમાં જોવા વાળું તો કોઈ નથી. પહેલે દિવસે મને લાગ્યું ભગવાનને હવે ઠીક કરું, કે હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતો અને ગાડોનો સ્ટોક મારી પાસે હતો. ગાડો કેમ આપવી જોઈએ બધી મને ખબર હતી, પણ મેંને જિંદગીમાં કોઈને ગાડો નહોતી આપી. પણ મેં જોર જોરથી ભગવાનને જેટલી દુનિયાની ગાડો મને આવડતી હતી એ બધી બધી દેવાની શરૂ કરી. અને મેં કીધું હવે હું ઘરે જઈને તમને પેક કરીને દરિયામાં ફેંકીને આવીશ, હવે તમારી જરૂરત નથી મને, હવે જોઈ લીધું મેં તમને બહુ. અને કે મને એટલું અંદરથી ઓલું હતું, ભૂખ લાગી હતી, તડકો હતો, બધું હતું. અમે જોર જોરથી મેં જેટલે મનમાં હતું મેં બોલ્યું. પછી બીજી જીપ જે આવવાની હતી આવી કે હું એમાં બેસી ગયો, પણ મારા મનમાં એટલું અશાંતિ હતી કે હવે ઘરે જાઉં અને આ ભગવાનજીને પહેલે પાણીમાં ડૂબાડીને આવીશું એમ કરીને. પણ એક કલાક રસ્તો ચાલ્યા નહીં અને એણે જોયું કે આગળવાળી જીપ એમણે છોડી હતી, એ જીપનું બહુ મોટું એક્સિડન્ટ થઈ ગયું અને બે ત્રણ લોકો મરી ગયા. એણે ભગવાનને હાથ જોડ્યો, ભગવાન હવે કોઈ દિવસ નહીં ગાડો આપું તમને, તમે જે કરી રહ્યા છો બહુ સારું કરી રહ્યા છો, મને નથી ખબર હું અલ્પજ્ઞ છું પણ તમે સર્વજ્ઞ છો, એટલે તમે જે કરી રહ્યા છો એ બહુ સરસ કરી રહ્યા છો ભગવાન, હું કોઈ દિવસ નહીં કાન પકડું છું, તો તમે કાન પકડીને જાઓ. આજે આ સૃષ્ટિ ચક્રનું સમકાલ ચક્રનું જે જ્ઞાન આપ્યું એમાં એક કાન પકડી લો કે ભગવાન જે કરી રહ્યા તમે બહુ સરસ, અચ્છા અચ્છા અચ્છા. કારણ કે મારું તો પિતા મારું કલ્યાણ નહીં કરશે તો કોણ કરશે, મારું કલ્યાણ છે. તો એનાથી મન શું થઈ જશે, શાંત થઈ જશે. અને તમે એ વિચાર કર્યો કે અચ્છા હુઆ અચ્છા હુઆ, તો ખરાબ થવા વાળું પણ તમારી માટે શું થઈ જશે, અચ્છા હો જાયગા, બિલકુલ અચ્છા હો જાયગા, એ ગેરંટી છે. તો આજે સમયનું પોઈન્ટ વાળું જ્ઞાન ફૂલ સ્ટોપ લગાવી દો, વાક્ય પૂરું થાય અને બિંદુ લગાવી દો. કોઈ બી પરિસ્થિતિ તમારે જીવનમાં આવે તો બે વાત યાદ રાખો, મારે તો સોનાની દુનિયામાં જવું છે અને સોના જેવું બનવું છે. એટલે પરિસ્થિતિ મારી મનની સ્થિતિને ખરાબ ના કરે, અને બીજું ભગવાન બેઠા છે સહસ્ત્ર ભુજાઓની સાથે ભગવાન મારી સાથે છે, મારા પિતાએ આ નાટક બનાવ્યું છે, મારું આ કલ્યાણ થઈ ના શકે, બધું સારું થઈ જશે. એ બેઠો છે ને, ચિંતા કરવા વાળો બેઠો છે. મારે શું ચિંતા કર, મારે શા માટે ઠેકેદાર બનવાની જરૂર છે, મારે કોન્ટ્રાક્ટ તો એની પાસે છે. અને આ નાટકમાં, કારણ કે ફાધર કોઈ દિવસ પોતાના બાળકોનું અકલ્યાણ નહીં કરશે, એટલે મારું અકલ્યાણ કોઈ દિવસ પણ નહીં થશે. તાવ આવ્યો તો પણ સરસ, કેમ? શરદી થઈ તો પણ સરસ, ન્યુમોનિયા તો નહીં થયું? ન્યુમોનિયા થઈ ગયું તો હજુ સરસ, કેમ? કોરોના તો નહીં થયું ને આપણે? બધામાં સારું છે ને, જે થઈ રહ્યું છે શું છે, સરસ થઈ રહ્યું છે. તો એ આજ બે પાઠ પાક્કા કરી દેજો કે આ યુગને બદલવાનો સમય આવી ગયો છે. સંગમ યુગ, કલ્યાણકારી, આ હીરા જેવો યુગ ચાલી રહ્યો છે સમય. ભગવાન ભાગ્ય લખી રહ્યા છે, તો પોતાનું ભાગ્ય સારું લખાવી દેજો. કે ભગવાન હવે આ જેવી રીતે આ સાયકલ, આ ચક્ર પાછો રિપીટ થશે, તો મને સોનાવાળી દુનિયામાં પાર્ટ આપજો, તાકી હું પૂરા નાટકને જોઈ શકું. કારણ કે સોનાની દુનિયામાં આવા વાળાનું ભાગ્ય એટલું હશે કે અંતિમ જન્મમાં પણ એ વ્યાજ પણ ખાઈ લેશે, તો પણ અંતિમ જન્મમાં એને ભાગ્ય મળી રહેશે. મળ્યું છે ને તમને બધાને? બધાને મકાન હશે, કોઈ સડક પર તો નથી, કોઈ રોડ પર તો નથી રહેતું, કોઈ ભીખ તો નથી માંગી રહ્યું. તો આટલું ભાગ્ય ખાઈને પણ હજુ અમને આપણું ભાગ્ય બચી રહ્યું છે. તો નિશ્ચિત તમે અહીંયા આવ્યા છો તો આ ભાગ્ય જરૂર લખાવીને જાજો. ઓમ શાંતિ.
ઓમ શાંતિ. અભી હમને સમય ચક્ર ઓર કાલ ચક્ર કે વિષય મેં જાના વિસ્તાર સે, ઓર દીદીને બહોત અચ્છે સે સભી કો સમજાયા. સભી કો આયા સમજ મેં? તો દીદી કા ધન્યવાદ કરેંગે. ઓર જો ભી આપકો પ્રેરણાએ દી ઉસકો જીવન મેં ભી હમ અમલ મેં લાએંગે.
કલ કલ કરતી